हाँ जी आपने शुरू करिए।
हाँ मंगलाचरण चल करो।
हाँ जी मंगलाचरण कौन कर से आज है बोले मनीषा बहन करी सकसो तमें हंसा बहन तमें करी सकसो
हाँ करो छू
सब ओके ओके ओके।
करो छू। नमो अरिहंताणम नमो सीताणम नमो आयरियाणम नमो वजायाणम नमो लोए तवसाहूणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदर्यो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्व धर्माणाम जैनम जयतु शासनम जैनम जयतु शासनम।
આજે આપણે કસાઈના પાઠ વિશે આગળ વાંચવાનું છે. લાસ્ટ ટાઈમ આપણે કસાઈનો પાઠ ચાલ્યો હતો, બાલભૂત ભાગ 2 માં ત્રીજા નંબરનો પાઠ છે કસાઈ. એમાં આપણે કસાઈની પરિભાષા બનાવી હતી, શબ્દાર્થ કર્યો હતો. એ કોણ કહેશે મને કસાઈ કોને કહેવાય?
કસાઈ એટલે આત્માને જે કસે એ કસાય અને જેનાથી સંસારનો લાભ મળે તેને.
બરોબર છે, બહુ સરસ. હા, જેનાથી આત્મા ક્રશ થાય એટલે દુખી થાય તેને, જે આત્માને ઘાતે જેવા પરિણામ તેને કસાઈ કહેવામાં આવે, જેનાથી સંસારનો એને લાભ પ્રાપ્ત થાય. કારણ કે કસાઈ થી આ સંસાર મળે છે. આપણે 3 પોઈન્ટ પણ આગળ ચર્ચા ચાલી હતી કે એક કસાઈ આવે છે, એક પાપ આવે છે અને એક ગતિ આવે છે. ત્રણેમાં શું ફરક છે કોણ બતાવશે?
પરિણામ અનુસાર કાર્ય થાય પાપ અને એનું ફળ જે મળે.
બહુ સરસ. કસાઈ છે તે પરિણામ છે, ક્રોધ માન માયા લોભ, અને એ કસાયોની પૂર્તિ આપણે પાપ દ્વારા કરીએ છીએ. દાખલા તરીકે એક્ઝામ્પલ, લોભ એ એક કસાઈ છે અને એ કસાઈને વશ થઈને જીવ પાપ કરે છે. એટલે કે દાખલા તરીકે પરિગ્રહ તે પાપ છે, બરાબર ને? હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ને પરિગ્રહ. તો કે લોભને વશ થઈને જીવ પરિગ્રહ ભેગું કરે છે તો કે છે કે પાપ છે. હવે ઘણું પરિગ્રહ ભેગી કરવાની જે લાલસા છે એનાથી કઈ ગતિ પ્રાપ્ત થાય છે? કે બહુ આરંભ, બહુ પરિગ્રહ તે નરક ગતિનું કારણ બને છે. તો આ પ્રમાણે સમજો કે લોભ કસાઈ અને સમજો કે પરિગ્રહ પાપ અને ગતિ તો કે નરક ગતિ. આવી રીતે પરિણામ અને પરિણામના માધ્યમ મતલબ કે એને પૂર્તિ કરવા માટેનું કાર્ય તે પાપ અને એનાથી જે ફળની પ્રાપ્તિ થાય તેને ગતિ કહેવામાં આવે છે. એની અંદર આપણે કસાઈની અંદર જોયું હતું લાસ્ટ ટાઈમ, અનંતાનુબંધી કસાઈ સંબંધી આપણે એની ચર્ચા જોઈ હતી. અનંતાનુબંધી કસાઈ કોને કહેવાય કોણ બતાવશે? એની ડેફિનેશન શું કરી હતી?
અનંત બંધ થાય, અનંતાનુબંધી, મિથ્યાત્વની સાથે જે બંધાય અનંતાનુબંધી કસાઈ.
જે અનંત ગુણોને એક સાથે ગાતે ત્યારે અનંત.
બરોબર, બરોબર. આપણે એનો જો શબ્દાર્થ કર્યો તો અનંત અનુબંધ, અનંત એટલે સંસાર, અનંત એટલે મિથ્યાત્વ. તો કે મિથ્યાત્વ અનુ એટલે સાથે અને બંધી એટલે બંધાવા વાળી. અનંત અનુબંધ એટલે કે અનંત નામ મિથ્યાત્વનું છે, અનુ એટલે સાથે અને બંધી એટલે બંધાવા વાળી. જે કસાય મિથ્યાત્વની સાથે સાથે બંધાય એને અનંતાનુબંધી કસાઈ કહેવામાં આવે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ છે તેને આ અનંતાનુબંધી કસાઈનો ઉદય જોવામાં આવે છે, જેના કારણે મિથ્યાત્વની સાથે સાથે આ કસાઈ એને બંધાય છે. આપણે જોયું હતું કે અનંતાનુબંધી કસાઈ છે તેને જીનાગમની અંદર દ્વિઘાતી સ્વભાવી કીધી છે. દ્વિઘાતી સ્વભાવી એટલે શું કે એકચ્યુઅલી અનંતાનુબંધી કસાઈ છે ચારિત્ર મોની પ્રકૃતિ, 148 કર્મની પ્રકૃતિ છે ને, એમાં અનંતાનુબંધી કસાઈ છે એકચ્યુઅલી ચારિત્ર મુનિની પ્રકૃતિ. પરંતુ એ ચારિત્ર મુનિની પ્રકૃતિ હોવા છતાં પણ તે ચારિત્ર મોહનો પણ ઘાત કરે છે અને શ્રદ્ધાનો પણ ઘાત કરે છે. શ્રદ્ધા ગુણ આત્મામાં અલગ છે, ચારિત્ર ગુણ આત્મામાં અલગ છે. શ્રદ્ધા ગુણ સમ્યક થાય છે યા મિથ્યા હોય છે, ચારિત્રની અંદર સુધારો થાય છે તો એ ક્રમ પડતો જાય છે. હવે જ્યાં સુધી મિથ્યાત્વ અને અનંત અનુબંધી આ બે કસાઈ ઉભી હોય છે ત્યાં સુધી એને શ્રદ્ધામાં પણ સમ્યકપણું નથી આવતું અને ચારિત્રની અંદર પણ વિપરીતતા એને જોવા મતલબ મળે છે. આવી રીતે એ જે અનંતાનુબંધી કસાઈ છે તે સમ્યક્ત્વની પણ ઘાતક છે. મૂળ મેન પોઈન્ટ તો એ કેવો છે, ચારિત્રનો તો ઘાતે છે એટલે કે સ્વરૂપાચરણ ચારિત્ર કરવા દેતો નથી, આત્માનો અનુભવ કરવા દેતો નથી. આત્માનો જ્યારે અનુભવ થાય છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, ત્યારે એને નિર્વિકલ્પ દશામાં આત્માની અનુભૂતિ થાય છે. તો નિર્વિકલ્પ દશા આપણને કેમ પ્રગટ નથી થઈ એનો જ આપણે બીજો પ્રશ્ન પૂછીએ તો કે સમ્યક દર્શન કેમ પ્રગટ નથી થયું. તો એવી રીતે બંને પ્રશ્નોના જવાબની અંદર એમ આપણને આવશે કે એને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી બંનેનો ઉદય હોવાને કારણે તેને નિર્વિકલ્પ દશા એટલે કે આત્માની અનુભૂતિ એટલે કે સમ્યક દર્શનની એને પ્રાપ્તિ જોવામાં આવતી નથી. જ્યારે આ જીવને આત્માની અનુભૂતિ થાય છે ત્યારે એને શું થાય છે, ત્યારે કર્મો તરફથી જોવામાં આવે તો મિથ્યાત્વ અને અનંત અનુબંધી બંને પ્રકૃતિનો અનુદય થાય છે એટલે કે બંનેનો ઉદય જોવામાં આવતો નથી, બંનેની સાથે હોય અને જ્યારે હોય છે ત્યારે એ પ્રમાણે સાથે જોવામાં આવે છે. આ સામાન્ય કથન સમજવા, તો કે આ પ્રમાણે એનું કામ શું કરે છે અનંત અનુબંધી કસાય, તો કે સમ્યક દર્શનમાં પણ બાધકતા લાવે છે એટલે કે બાધા પહોંચાડે છે, ઉત્પન્ન કરવા દેતું નથી. જેમ આપણે મિથ્યાત્વનું આગળ સમજી ગયા, મિથ્યાત્વ શું કરે છે કે ભાઈ સમ્યક દર્શન કરવા દેતું નથી, એમ અનંતાનુબંધી કસાઈ બી શું કરે છે તે કે ભાઈ સમ્યક દર્શન કરવા દેતું નથી. એવી રીતે જો તમે 6 ઢાળા ભણ્યા છો કે નહીં મને ખ્યાલ નથી, એની અંદર બીજી ઢાળની અંદર ચર્ચા આવે છે મિથ્યાત્વની, એમાં ગ્રહિત મિથ્યાત્વ અગ્રહિત મિથ્યાત્વ એ બધી એની અંદર ચર્ચા આવે છે. એની અંદર કીધું કે ગ્રહિત મિથ્યા ચારિત્ર અથવા તો અગ્રહિત મિથ્યા ચારિત્ર કોને કહેવાય તે એવો પ્રશ્ન છે અને એ પ્રમાણેની મતલબ કે ઢાળની અંદર ગાથાઓ જોવામાં આવે છે. તો કીધું કે મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન પૂર્વક જેટલું પણ આચરણ જોવામાં આવે છે, જેટલા પણ પરિણામ આપણા જોવામાં આવે છે, તે બધું મિથ્યા ચારિત્રના અંતર્ગત જાય છે. એનો અર્થ જ એ થઈ ગયો કે મિથ્યા દ્રષ્ટિને જેટલું પણ જેટલા પણ ભાવો જોવામાં આવે છે તે બધા મિથ્યા ચારિત્રના અંતર્ગત થાય છે. બીજી ભાષામાં કહીએ થોડા કડક શબ્દમાં કે મિથ્યા દ્રષ્ટિને જેટલા પણ વ્રતાદિના પરિણામ જોવામાં આવે છે તો કે છે કે એ બધા પણ જો મિથ્યાત્વ છે તો એના જેટલા પણ વ્રત તપ આદિના પરિણામ છે તો કે બધા મિથ્યા ચારિત્રમાં જાય છે. અત્યારે હવે કરવા કે ન કરવા એ પ્રશ્ન નથી ચાલતો, વસ્તુ સ્વરૂપ શું છે પહેલા આપણે વસ્તુ સ્વરૂપ સમજીએ અને પછી એને એની ભૂમિકામાં કેવા ભાવ હોય, કસાયોની મંદતામાં કેવા ભાવ હોય, ધર્મી જીવોને કેવા ભાવ હોય એ ચરણાનુયોગનો વિષય અલગ છે. પણ અહીંયા વસ્તુ સ્વરૂપ શું છે, સિદ્ધાંત શું છે એ અત્યારે પહેલા આપણે ટોપિક સમજીએ કે એને જો મિથ્યા દર્શન ઊભું છે તો એના જે પણ પરિણામ ભલે શુભ ભાવ કસાયની મંદતાવાળા કેમ ના હોય પણ એ બધું મિથ્યા ચારિત્રના અંતર્ગત જાય છે. એ પ્રમાણે આપણે સામાન્ય સ્વરૂપ એ પ્રમાણે અનંતાનુબંધીનું આપણે સમજ્યા. જો આજે એક આપણે કસાઈ આગળ ચલાવવાની છે ને એની પહેલા એક કોષ્ટક તમને ખાલી એક તમારા નોલેજ માટે હું કહું છું, તમે શાંતિથી ઉપયોગ લગાવીને સાંભળજો એટલે પછી આખું સ્વરૂપ આપણે આ કસાયો ક્રોધ માન માયાલોભ આપણે એ ચલાવીએ છીએ. અનંતાનુબંધીના ક્રોધ માન માયાલોભ પહેલા હું જે બોલી જાઉં છું એ તમે શાંતિથી સમજજો. પહેલા તો એક કસાઈ, તો કસાઈ કઈ કઈ હોય છે, ક્રોધ માન માયા લોભ, અને એ પણ કેટલા પ્રકારની હોય છે તો કે ભાઈ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, અપ્રત્યાખ્યાન ક્રોધ માન માયા લોભ, પ્રત્યાખ્યાન ક્રોધ માન માયા લોભ અને સંજવલન ક્રોધ માન માયા લોભ. એનું સ્વરૂપ શું છે? તો કે એનું સ્વરૂપ છે કે અનંતાનુબંધી. તો કે એનું સ્વરૂપ મિથ્યાત્વની સાથે બંધાવા વાળી, જે આપણે શીખ્યા. હવે અપ્રત્યાખ્યાન આ કસાય. અપ્રત્યાખ્યાન શું કામ કરે છે? તો કે અ એટલે નહીં અને પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. તો કે જે જીવને આ કસાયનો ઉદય હોય તો કિંચિત પણ ત્યાગ થવા દેતો નથી. કિંચિત પણ વર્તાદીના કે સંયમના પરિણામ થવા દેતો નથી. કોણ? તો કે અપ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનનો અર્થ ત્યાગ. અ એટલે નહીં કે કિંચિત માત્ર પણ ત્યાગ ન થવા દે, તેને અપ્રત્યાખ્યાન કસાય કહેવામાં આવે છે. પ્રત્યાખ્યાનનું સ્વરૂપ શું છે? તો કે જેને પ્રત્યાખ્યાના વરણ કસાય કર્મનો ઉદય હોય તો કે છે કે કિંચિત ત્યાગ તો થવા દે, પરંતુ સકલ સંયમ એટલે સકલ સંયમ થવા દેતો નથી. અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનમાં શું ફરક પડ્યો? કે અપ્રત્યાખ્યાના વરણ કસાય કર્મનો ઉદય હોય ત્યારે જીવને અસંયમના પરિણામ જોવામાં આવે છે, રંચ માત્ર પણ એને વ્રતના પરિણામ જોવામાં આવતા નથી. પ્રત્યાખ્યાના વરણ કસાય એટલે શું? કે એને કિંચિત ત્યાગ તો જોવામાં આવે છે. અણુવ્રત કે દેશવ્રત જેને કહેવાય, અથવા તો એને મતલબ કે એને કહેવાય કે દેશ સંયમ પણ કહેવાય. તો કે દેશ સંયમના પરિણામ, આંશિક સંયમના પરિણામ તો એને જોવામાં આવે, પરંતુ જેને પ્રત્યાખ્યાના વરણ કસાય કર્મનો ઉદય હોય તો એને સકલ સંયમ એટલે સર્વ પ્રકારે સંયમના પરિણામ એને જોવામાં આવતા નથી. અને સંજવલન કસાય એટલે કે જે કસાયના ઉદયમાં એને સકલ સંયમ તો જોવામાં આવે, પરંતુ યથાખ્યાત ચારિત્ર પ્રગટ ન થાય તેવી કસાયને સંજવલન કસાય કહેવામાં આવે છે. આ થઈ ગયું એનું સ્વરૂપ. હવે ગુણસ્થાન. અનંતાનુબંધી કસાય કયા ગુણસ્થાનમાં જોવામાં આવે? તો કે અનંતાનુબંધી કસાય પહેલા અને બીજા ગુણસ્થાનની અંદર જોવામાં આવે છે. અપ્રત્યાખ્યાના વરણ કસાય તો કે ચોથા ગુણસ્થાને જોવામાં આવે છે, એટલે કે ચોથા ગુણસ્થાન વાળાને એનો ઉદય જોવામાં આવે છે. પહેલા વાળાને તો ચારે ચારનો ઉદય જોવામાં આવે છે, પણ હવે મુખ્યતાથી વાત છે કે ભાઈ અપ્રત્યાખ્યાના વરણ કસાય કર્મનો ઉદય તો કે ભાઈ સમ્યક દ્રષ્ટિને જોવામાં આવે. પરંતુ સમ્યક દ્રષ્ટિ કયો લેવો? અમારે વ્રતિ લેવો કે અવ્રતિ લેવો? તો કે છે કે આ અપ્રત્યાખ્યાના વરણ કસાય કર્મનો ઉદય જેને હોય તે અવ્રતિ સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. સમ્યક દર્શનમાં અવ્રતિ સમ્યક દ્રષ્ટિ લેવો એ પ્રમાણે એમ સમજવું. પ્રત્યાખ્યાના વરણ કસાય કર્મનો ઉદય તો કોને હોય? તો કે પાંચમા ગુણસ્થાન વાળાને જોવામાં આવે. અને સંજવલન કસાય કર્મનો ઉદય કોને હોય? તો કે છઠ્ઠાથી દસમા ગુણસ્થાન વર્તી મુનિરાજને જોવામાં આવે છે. મુખ્યતાથી પહેલા વાળાને તો જોવામાં આવે, પરંતુ જેમ જેમ પહેલા વાળા દાખલા તરીકે ચોથા વાળાને તો નીચેની કસાયો હોય, પ્રત્યાખ્યાનને સંજવલન તો હોય જ, પાંચમા વાળાને તો સંજવલન તો હોય જ, પણ મૂળ રૂપથી એ પ્રમાણેની ચર્ચા કરી. ફરીથી કહું છું, અનંતાનુબંધી મિથ્યાત્વની સાથે બંધાવા વાળી. ગુણસ્થાન કયું? પહેલું અને બીજું. અપ્રત્યાખ્યાનનું સ્વરૂપ તો કે કિંચિત માત્ર પણ ત્યાગ થવા દેતો નથી, એટલે કે વ્રત લેવા દેતો નથી, એટલે કે અસંયમના ભાવ જોવામાં આવે છે. ગુણસ્થાન કયું? તો કે ચોથું. પ્રત્યાખ્યાના વરણ કસાય કર્મના ઉદયમાં શું જોવામાં આવે છે? કે એને દેશ સંયમ તો જોવામાં આવે છે, પરંતુ સકલ સંયમ જોવામાં આવતું નથી. બીજી ભાષામાં વાત કરીએ તો મુનિદશા એની જોવામાં આવતી નથી. સંજવલન કસાયના અને એનું ગુણસ્થાન કયું? પ્રત્યાખ્યાના વરણ કસાય. તો કે પાંચમા ગુણસ્થાન વાળાનો એનો ઉદય જોવામાં આવે છે. અને સંજવલન કસાયનું કામ શું છે? તો કે સંજવલન કસાયનું કામ સકલ સંયમ તો જોવામાં આવે, પરંતુ યથાખ્યાત ચારિત્ર થવા દેતો નથી. આ જે યથાખ્યાત ચારિત્ર જે છે તે બારમા ગુણસ્થાને પ્રગટ થાય છે. તો છઠ્ઠાથી દસમા ગુણસ્થાન સુધી સંજવલન કસાયનો ક્ષયોપશમ જોવામાં આવે છે, એમ એવી રીતે એનું સ્વરૂપ છે.
જે ચોથા ગુણસ્થાને હોય તો હજી અસંયમ ના ભાવો જોવામાં આવે છે,
તો એને અભિલાષા તો એવી જ હશે ને કે ના, ક્યારે હું માત્ર ને માત્ર એ જ આત્માને જ ગ્રહણ કરું ને બાકી બધાથી છૂટી શકું. તો એને અસંયમ ના ભાવ એ જેમ કે શ્રીમદજી નો આપણે પૂર્વ અવસર સાથે લઈએ તો એમની કેવી અભિલાષા હશે કે હું આવું જલ્દી પામું, તો એને અસંયમ ના ભાવ કેવી રીતે કહી શકાય? કેમ કે એના ભાવોમાં તો આ અભિલાષાઓ જોવામાં આવે છે. તો
હા, બહુ સારો પ્રશ્ન છે તમારો. પ્રશ્ન હું ફરીથી રિપીટ કરું છું કે ચોથો ગુણસ્થાન છે જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ તો થઈ ગઈ છે, તો હવે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ તો એની અંદર એને અસંયમના ભાવ, દાખલા તરીકે હવે એની ભાવના બી છે કે ક્યારે હું મોક્ષ પદની પ્રાપ્તિ કરી લઉં, તો એવી ભાવના પણ છે. તો પછી એને અસંયમના ભાવ ત્યાં આગળ છે એ શું કામ કરે છે, અથવા તો એમ કેવી રીતે જોવામાં આવે છે? બરોબર, તમારો પ્રશ્ન આ જ છે ને? ભાવના મોક્ષ ની છે તો એને અસંયમના ભાવ કેમ? બરોબર કે નહીં? હા, એનો 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 બી ખુલાસો કરું છું. એક જ મિનિટમાં કરી લો. બરાબર, કે ગુણસ્થાન એનું ચોથું, અપ્રત્યાખ્યાનનું, પ્રત્યાખ્યાનનું પાંચમું અને સંજવલનનું ચોથી દસ. હવે સમજો, હવે એની અંદર લેસિયા, વાસના, કાળ અને ગતિ એ ત્રણનું પણ અલગ અલગ એનું વર્ગીકરણ કરેલું છે, પણ એની ચર્ચા આવે થોડી પછી. પહેલા આપણે આ પ્રશ્નનો ખુલાસો સમજીએ. કે સમજી લો પહેલા કે શ્રદ્ધા ગુણનું કાર્ય શું છે, કે સમ્યક્ત્વ એટલે કે હું પણ શેમાં કરવું, શ્રદ્ધા ગુણનું કાર્ય. દાખલા તરીકે આત્મા તે હું અને આ શરીર તે હું નહીં, તો એવી જે એની માન્યતા છે, માન્યતાની વાત ચાલે છે, એવો જે અભિપ્રાય, એને બીજા શબ્દમાં અભિપ્રાય બી કહેવાય, કે એવી માન્યતા છે કે અભિપ્રાય છે, તો કે છે કે એનું પરિણમન અલગ જોવામાં આવે છે. અને એ જીવને ચારિત્રની અંદર જે શુભાશુભ ભાવ જોવામાં આવે છે, તો કે એ શુભાશુભ ભાવોની અંદર, સમજો કે એની તીવ્રતાની અંદર એને અસંયમના અસંયમના ભાવ એને ચોથા ગુણસ્થાન વાળાને જોવામાં આવે છે, તો કે છે કે એ પરિણામોનો ટ્રેક અલગ છે. અને અંદરની અંદર હું તો એક જ્ઞાન સ્વભાવી આત્મા છું, એ ટ્રેક એનો અલગ ચાલી રહ્યો છે. હવે સમજો, ચોથા ગુણસ્થાન વાળાને આત્માની અનુભૂતિ થઈ ગઈ છે, એ તો સમજો કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એવું શ્રદ્ધા ગુણનું ચોથા ગુણસ્થાને પરિણમન ચાલુ છે. હવે જ્ઞાનની અંદર શું કામ કરે છે, કે જ્ઞાનની અંદર એને હેગે ઉપાદેયનું જ્ઞાન વર્તે છે, કે કયા પરિણામ કરવા લાયક છે, કયા પરિણામ કરવા લાયક નથી, ખરેખર કોનો આશ્રય અને અવલંબન લેવાથી મને મોક્ષની પ્રાપ્તિ થશે, પર્યાયમાં શું પ્રગટ કરવા યોગ્ય છે અને પર્યાયમાંથી શું શું કાઢવા યોગ્ય છે. આવું જેટલું પણ જ્ઞાન છે સાત તત્વ સંબંધીનું, હેગે ઉપાદેયનું, એનું જે જ્ઞાન છે તે એના જ્ઞાન ગુણની અંદર સમ્યક પરિણમન ચાલી રહ્યું છે. હવે તમારો જે પ્રશ્ન હતો ને કે અસંયમ ભાવ કેવી રીતે, એની ભાવના તો આ છે, તો એની જે ભાવના કો અથવા તો ઈચ્છા કો એ તો છે જો કે ચારિત્ર ગુણની પર્યાય, પરંતુ હવે એનું જ્ઞાન તરફથી એના પરિણમનની વાત કરીએ, કે એના જ્ઞાનની અંદર તો એમ બરોબર બેસેલું છે કે ખરેખર મોક્ષ દશાની જ પ્રાપ્તિ કરવા લાયક છે. એને શાસ્ત્રીય ભાષામાં કહીએ તો મોક્ષ જ પ્રગટપણે ઉપાદેય છે, પરિપૂર્ણ રૂપે પ્રગટપણે પ્રગટ કરવા લાયક છે. મોક્ષ તત્વ, સંવર અને નિદ્રા તત્વ એક દેશ પ્રગટ કરવા લાયક છે, આ આશ્રવ ને બંધ છોડવા લાયક છે, અને હું આ મારો આત્મા તે કે છે કે એનું અવલંબન એમાં અહમપણું સ્થાપન કરવા લાયક છે, અને આ જે શરીર છે તે માત્ર મારા જ્ઞાનનું ઘે છે. હવે સમજો જરા, જ્ઞાનની અંદર આ પ્રમાણેની હેગે ઉપાદેયનું જે જ્ઞાન છે ને, તો કે છે કે એવું જ્ઞાન તો જ્ઞાનમાં વર્તી રહ્યું છે, શ્રદ્ધામાં તો આત્મામાં અહમપણું છે, જ્ઞાનની અંદર દ્રવ્ય સ્વભાવ અને પર્યાયનો વિવેક વર્તી રહ્યો છે કે કયા ભાવ મારે કરવા લાયક નથી, કયા ભાવ કરવા લાયક છે, એનો જ્ઞાનની અંદર વિવેક વર્તી રહ્યો છે. અને હવે આવે છે વાત અસંયમની, અને એ જે અસંયમની વાત આવે છે તે ચારિત્રના ખાતામાં જશે. એટલે બધું ડિફરન્સ પડી ગયું કે નહીં? હવે એને અસંયમના ભાવની અંદર કેવા ભાવ થાય છે, તો અસંયમના ભાવ સમજવા માટે આપણે સંયમનો ભાવ સમજવો પડે. કે સંયમ કોને કહેવાય, કે સંયમની ચર્ચા આવે છે ને, તો કે છે કે ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ એવા બે ભેદ જોવામાં આવે છે. પાંચ ઇન્દ્રિય અને મનના માધ્યમથી પાંચ ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ, એ તો અસંયમ ના ભાવ છે, અને એ પ્રવૃત્તિનો અભાવ તો તે સંયમ ના ભાવ છે. અને ષટકાય એટલે કે પાંચ સ્થાવર અને એક ત્રસ, તો કે છ કાયના જીવોની હિંસાથી નિવૃત્તિ, તો એને તો કહેવાય સંયમ. અને એની અંદર એ હિંસામાં પ્રવૃત્તિ, તેને તો કહેવાય અસંયમ. આમ ચોથા ગુણસ્થાન વાળાને હજી પાંચ ઇન્દ્રિયના વિષય ભોગના પરિણામથી પાછો નથી હટ્યો, સમજો જરા. હજી એ ધંધા વેપાર બી કરશે તો એની અંદર પણ જીવોની હિંસાનો ઘાત થતો જોવામાં આવશે. એ પ્રમાણે પણ હજી એટલો પ્રમાદ ભાવ એની ભૂમિકામાં જોવામાં આવે છે કે સમજો કે એ મુનિરાજની જેમ જોઈને ચાલશે. જેવો સ્થૂળ કથન સમજવું, આપણે પણ જોઈને ચાલીએ છીએ અને મુનિરાજ પણ જોઈને ચાલીએ છીએ. એમ હોવા છતાં પણ આપણે જોઈને ચાલતા હોવા છતાં પણ તીવ્ર પ્રમાદ હોવાથી આપણને તો પાપનો બંધ થાય જ છે. અને મુનિરાજ જોઈને ચાલે છે છતાં પણ જીવ સમજો હણાઈ જાય તો પણ એમને એ સંયમી જ કહેવામાં આવશે. એ બધી તમે સમજ્યા કેવાનો મતલબ, કારણ કે એમને એતત સંબંધીનો પ્રમાદનો અભાવ થઈ ગયો છે. તો કહેવાનું તાત્પર્ય શું કે એ જે અસંયમના ભાવ જે છે, તો ચોથા ગુણસ્થાન વાળાને જીવને હજી વ્રત લેવાના પરિણામ નથી થયા. વ્રત લેવાના પરિણામ નથી થયા એટલે શું કે જીનેન્દ્ર ભગવાનની સાક્ષીએ કે ભાઈ હું આ ભલે કે ભાઈ આ ત્રસ જીવોની હિંસાનો ત્યાગ બુદ્ધિપૂર્વક કરું છું, અથવા તો મર્યાદાનું ભોજન લઉં છું, અથવા તો હું હવે આ હિંસા નહીં કરું, અથવા તો હું સપ્ત વ્યસનનો ત્યાગ બુદ્ધિપૂર્વક કરું છું, દોષ નહીં લગાવું, નિરતિ ચારપૂર્વક એનું પાલન કરીશ, તો કે છે કે એવી પ્રતિજ્ઞાઓ અજીન એને લીધી નથી. તો કે કેમ નથી લીધી, કારણ કે અજીન એટલા ઊંચા ચારિત્રની વાત ચાલે છે, ચારિત્રની અંદર એટલા અજીન ઉજળા પરિણામ થયા નથી. અને પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોમાં પણ એ પ્રમાણેની આસક્તિ, આસક્તિ એટલે શ્રદ્ધા સંબંધીની ન લેવી, ચારિત્ર સંબંધીની ગ્રતતા, આસક્તિ ચારિત્ર સંબંધીની, તો કે એના ભૂમિકાની અંદર એવી ટાઈપના ખાવાના પીવાના રડવાના કમાવાના ફરવાના ફરવાના એવા અસંયમના ભાવો કેને કહેવાય કે એની ભૂમિકામાં જોવામાં આવે છે. હવે સમજો જરા, એ જ સમ્યક દ્રષ્ટિ જીવને શ્રદ્ધાનું પરિણમન પણ ચાલે છે, તો એની અંદર તો હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું એમ સમજે છે. જ્ઞાનની અંદર શું સમજે છે કે ખરેખર આ મોક્ષ જ પ્રગટ કરવા યોગ્ય છે. આ ખરેખર આ રાગ દ્વેષના પરિણામ, આ મને ખાવા પીવાના જે પરિણામ થાય છે, તો કે છે કે હરવા ફરવાના પરિણામ થાય છે, ખરેખર એ પરિણામ કરવા લાયક નથી એવું એને જ્ઞાન અને શ્રદ્ધાન વર્તે છે. એમ હોવા છતાં પણ એ જ વખતે, આવું જ્ઞાન વર્તતું હોવા છતાં પણ એ જ વખતે એને ચારિત્રની અંદર અજીન એટલી કમજોરી પડેલી છે, હજી ચારિત્રની અંદર એટલો સમતા ભાવ હજી એને પ્રગટ થયો જોવામાં આવતો નથી, એટલે એની ભૂમિકાની અંદર આવી જાતના પરિણામ, અસંયમના પરિણામ એને જોવામાં આવે છે. બીજી ભાષામાં વાત કરીએ તો અજીન એટલી એની સ્થિરતા નથી થઈ, અજીન એટલા રાગદ્વેષના પરિણામ નથી ઘટ્યા કે એને એવી જાતના પરિણામ વ્રત લેવાના કે આવી રીતે જીવોને હિંસા છોડવાના પરિણામ થાય. જુઓ, વ્રત, વ્રત શબ્દ વાપરું છું ને, વ્રત લેવાના એટલે શું, વ્રત લેવાનો અર્થ શું? વ્રત બે પ્રકારના આવે છે, એક અણુવ્રત અને એક મહાવ્રત. અણુવ્રત કોને કહેવાય? જેમાં હિંસાદી પાંચે પાપોનો એક દસ ત્યાગ થાય, જેમાં હિંસાદી પાંચે પાપોનો એક દેશ આંશિક ત્યાગ થાય તેને અણુવ્રત કહેવામાં આવે છે, અને જેમાં હિંસાદી પાંચે પાપોનો સર્વથા ત્યાગ થઈ જાય તેને મહાવ્રત કહેવામાં આવે છે. હવે સમજો, ચોથા ગુણસ્થાન વાળાને ન હિંસાદી પાંચે પાપોનો એક દેશ ત્યાગ છે, ન હિંસાદી પાંચે પાપોનો સર્વથા ત્યાગ છે. મતલબ કે એને રંચ માત્ર પણ હિંસાદી પાંચે પાપોનો બુદ્ધિપૂર્વક ત્યાગ છે, એટલે ત્યાગ નથી એનો અર્થ શું કે પ્રતિજ્ઞાપૂર્વક નિયમપૂર્વકનો એને ત્યાગ લેવાના પરિણામ હજી થતા નથી. આપણને પ્રશ્ન થાય, સમ્યક દર્શન તો થયું તો એ પરિણામ કેમ નથી થતા? એ એટલા માટે કે હજી એની ભૂમિકાની અંદર સમ્યક્ત્વ તો થઈ ગયું છે, આત્માની અનુભૂતિ તો થઈ છે, ભેદ વિજ્ઞાન તો થયું છે, પરંતુ હજી એટલો પ્રમાદ ભાવ એ ભૂમિકાને અનુસાર ચોથા ગુણસ્થાનનો એટલો પ્રમાદ ભાવ ઉભો હોવાને કારણે હજી એટલા પરિણામ એટલે કે એટલો રાગ સંસારમાં રહેવા સંબંધીનો તોડી શકતો નથી, એટલા માટે એને અસંયમના ભાવ પણ ચોથા ગુણસ્થાનમાં જોવામાં આવે છે. આમ આપણે સારરૂપથી શું જોયું કે ભાઈ ભાવના તો ચોથા ગુણસ્થાન વાળાની પણ મોક્ષે જ જવાની છે, તો પછી એને અસંયમના ભાવ કેમ? તો કે અસંયમના ભાવ એટલા માટે કે પ્રમાદને કારણે, વિશેષ પ્રમાદને કારણે, બીજી ભાષામાં કહીએ તો ચારિત્રની કમજોરીને કારણે, એટલે કે અજીન એને વ્રત લેવાના, એટલે કે આવી હિંસાદી પ્રવૃત્તિનો ત્યાગ કરવાના પરિણામ થતા નથી. ચોથા ગુણસ્થાન વાળો બુદ્ધિપૂર્વક એવા પ્રયત્ન બી કરે છે. હવે એને વારંવાર એને ભાવ બી થાય છે કે હું આત્મામાં જાઉં અને ક્યારે ઉપયોગ લગાવીને અંદરમાં સ્થિર થાઉં, તો એનો એનો ભાવ તો ચાલે છે. પરંતુ વાત એવી છે કે એ નીચલી ભૂમિકા કહેવાય, ચોથા ગુણસ્થાન વાળાની શાસ્ત્રીય શબ્દમાં નીચલી ભૂમિકા કહેવાય, એના કરતા પાંચમા વાળાની ઊંચી ભૂમિકા કહેવાય, અને છઠ્ઠા સાતમા વાળાની એના કરતા ઊંચી ભૂમિકા કહેવાય. તો એવી નીચલી ભૂમિકા એટલે ચોથા વાળાની, પહેલા વાળાની વાત નથી કરતો હું, ચોથા વાળાની ભૂમિકામાં અજીન એટલો રાગ નથી તૂટ્યો, એટલે અજીન એને આવી ટાઈપના અસંયમના ભાવ, ભલે ભાવના એની મોક્ષે જ જવાની છે, છતાં પણ એને અસંયમના ભાવ એની ભૂમિકામાં આવ્યા વગર રહેતા નથી. એનું કારણ શું કે એને અપ્રત્યાખ્યાનાવરણ કસાય, કર્મની અપેક્ષાએ વાત કરું છું. કારણ તો પોતાની ઉપાદાન ગત યોગ્યતા, કમજોરી, પોતાનું અશુદ્ધ ઉપાદાન જ એવું કામ કરે છે. અને નિમિત્ત રૂપમાં લઈએ તો અપ્રત્યાખ્યાનાવરણ કસાય કર્મના ઉદયના કારણે એને રંચ માત્ર કિંચિત પણ ત્યાગના પરિણામ થતા નથી, માટે અસંયમી જીવ કહેવામાં આવે છે. આપણે ઋષભદેવ રાજા હતા, ઋષભદેવ રાજા એ જન્મથી સમ્યક દ્રષ્ટિ હતા, બરાબર ને? જન્મથી સમ્યક દ્રષ્ટિ હતા, ત્રણ જ્ઞાનના ધરણી હતા, સર્વાર સિદ્ધિથી આવ્યા હતા. હવે સમજી લો, સર્વાર સિદ્ધિથી આવ્યા હતા, સર્વાર સિદ્ધિમાં પણ સાંભળજો બધા, સર્વાર સિદ્ધિમાં બધા જે દેવ હોય તે બધા સમ્યક દ્રષ્ટિ જોય નિયમથી. અને બીજો નિયમ એ છે કે સર્વાર સિદ્ધિના બધા દેવો નિયમથી એક ભાવ કરીને જ મોક્ષે જાય, મતલબ કે એના પછીનો જે ભાવ મળશે એ મનુષ્ય પર્યાયનો મળશે, અને એ મનુષ્ય પર્યાયમાંથી નિયમથી મોક્ષ કરે, મતલબ મોક્ષે જશે મુનિદશા અંગીકાર કરીને. હવે એક નિયમ એવો બી છે કે સર્વાર સિદ્ધિમાં કોણ જશે, તો સર્વાર સિદ્ધિમાં નિયમથી એના પૂર્વ ભાવની અંદર, એટલે સર્વાર સિદ્ધિમાં આવ્યા પહેલા નિયમથી ભાવલિંગી દિગંબર સંત હોય એ જ મુનિરાજ ત્યાં આગળ જન્મ લેશે. કહેવાનો મતલબ, મતલબ કે બધા જ ભાવલિંગી ત્યાં જન્મ લે એમ નથી કેતો, પરંતુ જશે કોણ, તો કે શ્રાવક ના જઈ શકે. સમ્યક દ્રષ્ટિ શ્રાવક પણ 16 સ્વર્ગ સુધી જ જઈ શકે, એનાથી ઉપર નથી જઈ શકતો. સર્વાર સિદ્ધિના દેવો એની પૂર્વની પર્યાયમાં મુનિ દશામાં હતા. હવે જેવો પરિણામોની વિચિત્રતા કે મુનિ પણ અંગીકાર કર્યું હતું ભાવલિંગ દશા હતી, એમ હોવા છતાં પણ સમજો કે પૂરી સાધના ન થઈ, એટલે કે મોક્ષ ન થયો, તો દેહ છોડીને એવા જ કોઈ ઉત્કૃષ્ટ પરિણામના ફળની અંદર તેઓ સર્વાર સિદ્ધિમાં ગયા. તો જેવા અહીંયા આગળ મુનિ દશા હતી તો એમનું ગુણસ્થાન કયું હતું, છઠ્ઠું સાતમું ગુણસ્થાન હતું. અને સમજી લો કે મોક્ષે ગયા, અરે શું કહેવાય, આપણે સર્વાર સિદ્ધિમાં ગયા, દેવગતિમાં ગયા, સર્વાર સિદ્ધિ વિમાનમાં, તો ત્યાં પાછું ગુણસ્થાન કયું આવી ગયું, તો કે ચોથું ગુણસ્થાન આવી ગયું. કારણ કે દેવ ગતિના જીવોને ચોથા ગુણસ્થાનથી ઉપર ન હોય, તો કે ગુણસ્થાન ચોથું અને પરિણામ અસંયમના. હવે જુઓ અહીંયા છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં હતા મનુષ્ય પર્યાયમાં, પરંતુ અને કસાઈ કઈ હતી કે કસાઈ તો એકલી સંચાલન કસાઈ નો જ ઉદય હતો, બરાબર ને? આ નથી, આ બધું અપ્રત્યાખ્યાન ને પ્રત્યાખ્યાન નતું, પરંતુ પરિણામોમાં એક એક સંયમ પણ હતું. અને હવે શું થઈ ગયું, તો કે ત્યાં ગયા તો અસંયમી થઈ ગયા. હવે મને એમ કહો કે ત્યારે ભાવલિંગી દિગંબર સંત હતા એ જીવ પૂર્વમાં, હવે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, હવે જ્યારે પાછા સર્વાર સિદ્ધિમાં ગયા તો શું પોતાના આત્માને ભૂલી ગયા હશે, કે પોતાના આત્માનો અનુભવ અને પ્રતીતિ ત્યાં આગળ પણ વર્તી હશે? મતલબ કે એ ચોથા ક્યાં આગળ દેવગતિમાં ગયા, તો દેવગતિમાં પણ એમની જેને કહેવાય કે આત્મા, મતલબ કે આત્મા સંબંધીનું અનુભવ કો, બરોબર ને? અને એને શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા તો ત્યાં પણ વર્તે છે, બરોબર છે કે નહીં? હવે મને એમ કહો કે મૈયા મુનિ પણ હતું તો કયા પરિણામ હતા, સકલ સંયમના પરિણામ હતા. અને જેવા સર્વાર સિદ્ધિમાં ગયા તો એવા કયા પરિણામ થઈ ગયા, અસંયમના પરિણામ થઈ ગયા, બરોબર કે નહીં? તો ફરક પડ્યો, ખ્યાલ આવી ગયો કે નહીં? ભાવના તો છઠ્ઠા સુતમાં ગુણસ્થાનમાં હતા, તો એ મોક્ષે જ જવાની હતી એ વખતે પણ. મારે એ બતાવવું છે, જે આપણો પ્રશ્ન છે એનો જ ઉત્તર ચાલી રહ્યો છે, કે ભાવના તો એમને પણ મુનિ અવસ્થામાં પણ મોક્ષે જ જવાની હતી, જ્ઞાન તો એમનું એ જ કામ કરતું હતું કે ભાઈ મોક્ષ જ ખરેખર પ્રગટ કરવા લાયક છે. પરંતુ ચારિત્રની એવી કોઈ કમજોરી કે આપણે સપક્ષ શ્રેણી ન માંડી શક્યા, સપક શ્રેણી એટલે આગળ યથાખ્યાત ચારિત્ર ન પ્રગટ કરી શક્યા, બરોબર, સપક શ્રેણી માંડીને. તો શું થઈ ગયું, સાધના અધૂરી રહી ગઈ. તો સમજો કે દેવગતિમાં ગયા તો વળી પાછા અસંયમના પરિણામ થઈ ગયા. તો શ્રદ્ધા ને જ્ઞાન તો સરખું રહ્યું, પરંતુ ચારિત્ર ની અંદર આ પ્રમાણે ફરેગા, મતલબ કે એમનો ગ્રાફ નીચે ઉતરી ગયો, બીજી ભાષામાં કહીએ તો, બરાબર કે નહીં કહેવાનું. અને પછી સરવાર સિદ્ધિ માંથી સમજો વરી પાછા અહીંયા મનુષ્ય પર્યાય માં આવ્યા. અને મનુષ્ય પર્યાય ની અંદર અહીંયા આગળ સમજો કે આ 24 ના પહેલા તીર્થંકર થયા. તો હવે બીજી વાત સમજો, મનુષ્ય પર્યાય ની અંદર આવ્યા તો મનુષ્ય પર્યાય માં આવ્યા પછી પણ હવે આવતાની સાથે જ કઈ મુનિપણું તો લેતા નથી, કારણ કે મનુષ્ય પર્યાય ની અંદર 8 વર્ષ અને અંતર્મુરત પહેલા સકલ સંયમ ના પરિણામ ન થાય એમને, એ ત્યાં સુધી એમને એમની ભૂમિકા યોગ્ય અસંયમ ના જ પરિણામ રહેવામાં જોવામાં આવે. મનુષ્ય પર્યાય ની એવી જ યોગ્યતા છે. તો કે છે કે એ મતલબ કે અને એ ક્યાં સુધી ને ગ્રહસ્થ દશામાં રહ્યા, કોઈને ખ્યાલ છે ઋષભદેવ રાજા કેટલો કાળ? બહુ સરસ, 83 લાખ પૂર્વ સુધી ગ્રહસ્થ દશામાં રહ્યા કે નહીં, કહેવાનો મતલબ એમને પણ એમની સ્ત્રી જોડે કે પુત્ર જોડે કે એ પ્રમાણે રાજ્ય ચલાવવાનો. તો કે છે કે એ બધા પરિણામ એમને જોવામાં આવતા હતા કે નહીં? અરે એ વાત તો જવા દો, નીલાંજના નું નૃત્ય દેખવાના બી પરિણામ હતા કે નહીં? હવે મારો પ્રશ્ન એ છે કે એ વખતે પણ નીલાંજના ના નૃત્ય ને દેખવાનો પરિણામ એને કહેવાય અશુભ રાગ, શુભ રાગ બી નહીં, સમજો. તો અશુભ રાગ પણ ઋષભદેવ રાજાને એ વખતે સમજો ચોથું ગુણસ્થાન અને ચોથું ગુણસ્થાન અને મોક્ષમાં જવાની ભાવના અને જ્ઞાન પણ એવું કામ કરે સમ્યકપણે કે મોક્ષ ભાવત પ્રગટ કરવા યોગ્ય છે, આ બધું એ વખતે પણ હતું કે નહીં? એ કાળે કહું છું જે વખતે એમને જોવાના પરિણામ છે એ જ વખતે, બરાબર ને, શ્રદ્ધા બી સમ્યક, જ્ઞાન બી સમ્યક, પ્રતીતિ સમ્યકપણે, બરાબર કે નહીં? પ્રતીતિમાં તો આ હું જ્ઞાન સ્વભાવી આત્મા જ છું અને નીલાંજનાનું જે નૃત્ય જોઉં છું એમાંથી મને સુખની પ્રાપ્તિ નથી થવાની, પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ તો મારા આશ્રય જ થવાની છે, એવી પ્રતીતિ પણ એ વખતે એમને વર્તે છે કે નહીં? તો આપણને પ્રશ્ન થાય તો પછી કેમ જોવા જાય છે? અરે ભાઈ, એ રાગનો એવો જ ઔદયિક ભાવનો એવો સ્વભાવ હતો, મતલબ કે હજીને એટલી એમની કમજોરી હતી, અંદરમાં શ્રદ્ધા અને જ્ઞાન તો બરોબર કામ કરતું હતું પણ એટલી કઈ ચારિત્રની કમજોરી હતી કે સ્વરૂપ સ્થિરતા ન થઈ, એટલો રાગનો અભાવ ન થયો. તો એવા રાગના ભાવની અંદર એ પ્રમાણેનું કાર્ય પણ જોવામાં આવ્યું. અંદરમાં તો ભાવના પડી જ છે કે મારે મોક્ષે જ જવું છે, આ ભાવમાં પણ ઉભા રહેવા જેવું નથી. જો એવું ન હોત ને, એવો ભાવ ન હોત ને, તો પછી તરત વૈરાગ્ય જાગીને સ્વરૂપ સ્થિરતા કરવા માટે મુનિ દશા કેમ લે? પરિપૂર્ણ મોક્ષમાં જ છે કે હું આ મોક્ષ દશાને પ્રાપ્ત કરીશ ને તો મારું બધું જ દુઃખ મટી જશે. તો એવું શ્રદ્ધાન અને જ્ઞાનનું જોર તો અંદરમાં હતું, પરંતુ થતું શું, કમજોરી ક્યાં હતી? કમજોરી ચારિત્રમાં હતી કે હજી એ રાગને તોડી નતા શકતા. તો જેને કહેવાય કે સંસાર અવસ્થાની અંદર એ પ્રમાણેના ઔદયિક ભાવ પ્રમાણે એવા કાર્યો પણ એમની ભૂમિકાની અંદર જોવામાં આવતા હતા. અને કેવું થઈ ગયું કે બસ એમનો કાળ પલટવા અને અહીંયા આગળ જેવો વૈરાગ્ય જાગી ગયો, નીલાંજનાનું નૃત્ય સમજો, એમનો અહીંયા વૈરાગ્યનો કાળ પાકવા અને એમનો ઉપાદાનની તૈયારી, તો કે આ બધા કારણો ભેગા થઈ ગયા. અને શું થઈ ગયું તો કે તરત જ વૈરાગ્ય જાગીને મુનિ દીક્ષા લઈ લીધી, રાગ તૂટી ગયો. મૂળ શું થઈ ગયું કે એ સંબંધીનો રાગ તૂટી ગયો અને સ્વરૂપની સાધના કરવા નીકળી ગયા. અને સ્વરૂપની જેવી સાધના કરવા નીકળ્યા તો થયું શું, તો સીધું 4th ગુણસ્થાનમાંથી 7th ગુણસ્થાનમાં અને 7th-6th ગુણસ્થાનમાં વરી પાછી સાધના ચાલુ થઈ ગઈ. કહેવાનો તાત્પર્ય શું છે, વરી પાછા સંયમના ભાવ આવી ગયા. એટલે સંયમ અસંયમ, સંયમ અસંયમ, આ પ્રમાણે ચઢાવ ઉતાર ભાવો જ્ઞાની જીવનો અજ્ઞાનીઓના જીવનમાં પણ જોવામાં આવે છે. ખ્યાલ આવે છે? બરાબર. કુંદકુંદ આચાર્ય દેવ હતા અહીંયા આગળ, તો અહીંયા આગળ કુંદકુંદ આચાર્ય દેવ સંયમી હતા કે અસંયમી હતા?
સંયમી.
હવે મારો બીજો પ્રશ્ન, કુંદકુંદ આચાર્ય દેવ જયારે અહીંયા પંચમ કાળ માં જન્મ્યા હતા ત્યારે સંયમી હતા કે અસંયમી? નિયમથી, કારણ કે પંચમ કાળ માં જે જીવ અહીંયા ભરત ક્ષેત્ર ની અંદર જન્મ લેશે અત્યારે એ નિયમથી જન્મથી મિથ્યા દ્રષ્ટિ હોય. સમ્યક દ્રષ્ટિ જીવોના જન્મ અહીંયા ભરત ક્ષેત્ર અત્યારે કર્મભૂમિ ની અંદર આ પંચમ કાળમાં ન થાય, કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવો સમજો કે અહીંયાથી દેહ છોડે તો એ લોકો આ દેવગતિમાં જ જાય, દેવમાં એ જેને કહેવાય સ્વર્ગોમાં જ ઉત્પન્ન થાય કેવાનો મતલબ. તો અહીંયા જે આવે છે પંચમકાળની અપેક્ષાએ વાત કરું છું, પંચમકાળની અંદર અહીંયા આગળ સમજો કે નિયમથી અસંયમી મિથ્યા દ્રષ્ટિ જતા આત્માની સાધના કરી ગુણસ્થાન ચોથું આવ્યું, અને વરી પાછી વિશેષ સાધના થઈ સ્થિરતા થઈ તો ગુણસ્થાન કયું આવી ગયું, છઠ્ઠું સાતમું આવી ગયું. તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનની અંદર ઝૂલતા હતા અને ઘણી આયુ મતલબ કે પ્રમાણેની જે હતી એમને એવું એકાણું જે બી હોય તો કે છે કે એટલી આયુ એમને અહીંયા આગળ ભોગવી, અને અહીંયા આગળ સમજો કે ભોગવી મતલબ અને વરી પાછા સમજો અહીંયાથી દેહ છોડ્યો તો અહીંયાથી નિયમથી એ દેવગતિમાં ગયા તો વરી પાછા કયા થઈ ગયા એ મુનિ અવસ્થામાં તો સંયમી હતા, અને અહીંયાથી દેહ છોડીને વરી પાછા સમજો કે સ્વર્ગોમાં ઉત્પન્ન થયા એ તો અત્યારે મતલબ સંયમી છે કે અસંયમી છે? નિયમથી અસંયમી, કારણ કે દેવગતિનો જીવ નિયમથી અસંયમી જ હોય, એને વ્રત લેવાના ત્યાં આગળ એવી ટાઈપના કોઈ પરિણામ એને પર્યાયગત યોગ્યતા જેવી છે, એમાં કેમ નથી લેતા એનો પ્રશ્ન નથી, એની પર્યાયગત યોગ્યતા જેવી છે કે એટલો જે પુરુષાર્થ કરી શકે એનાથી એ જીવ વિશેષ પુરુષાર્થ કરી શકતો નથી, એ પ્રમાણેનું એનું સ્વરૂપ છે. બરાબર કેમ? એટલે મતલબ કે આનાથી આપણને લાભ શું થાય છે એ સમજવા જેવું છે. વસ્તુ સ્વરૂપનું સ્પષ્ટ જ્ઞાન થવાથી કોઈના પણ ઔદૈક ભાવ આપણે જ્ઞાનીઓના જોઈએ તો એમાંથી બે વાત શીખવાની છે કે એક તો એમાંથી સૌથી પહેલા તો એ છે કે જ્ઞાનીઓના કોઈ પણ ઔદૈક ભાવ જોઈને આપણે છલ નથી ગ્રહણ કરવાનું, એમાંથી આપણે એ નથી શીખવાનું કે આવા પરિણામ તો હોય, આવા પરિણામ તો જ્ઞાનીને પણ હોય છે આવે છે. જ્ઞાની આ કરવા લાયક નથી માનતો, બહુ સમજવા જેવી વાત છે, આ પરિણામમાં રહેવા નથી માંગતો, એ તો ખરેખર ક્યારે હું અંદરમાં જઉં તો આ બહાર જ ના નીકળે એવી રીતે એમની ભાવના હોય છે, પરંતુ કંજોરીવશ એ અંદરમાં નથી રહી શકતા તો એમને ભૂમિકા અનુસાર એવા બી પરિણામ આવે છે. તો એમ સમજીને આપણે પણ એમના ઔદૈક ભાવ જોઈને આપણે આપણા ઔદૈક ભાવને પુષ્ટ નથી કરવાના, ખ્યાલ આવે છે કે નહીં? પણ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન એ કરવાનું છે, મહત્વની વાત કરું છું, વસ્તુ સ્વરૂપનું એ જ્ઞાન કરવાનું છે કે આવા કદાચિત ઔદૈક ભાવ જોવામાં આવે તો પણ એમના અંદરમાં શ્રદ્ધા અને જ્ઞાનની અંદર આંચ પણ આવતી નથી. આવા કોઈ પરિણામ આવી જાય, દાખલા તરીકે સમજો કે એમને નુલાંજરાનું નૃત્ય દેખવાના પરિણામ થયા, સમજો કે બીજા કોઈના દ્રષ્ટાંતો લઈએ કે એમને લગ્ન કરવાના પરિણામ થાય, ધંધો કરવાના પરિણામ થાય, તો એવી ટાઈપના જે પરિણામ થાય તેથી કરીને કોઈ સમ્યક દ્રષ્ટિ ન હોય તો કે એવું સ્વરૂપ નથી કેવાનો મતલબ, તમે સમજ્યા? કારણ કે શું છે કે સમાજની અંદર આ જબરજસ્ત અજ્ઞાન ચાલી રહ્યું છે, આપણે બધા સમજીએ છતાં પણ આપણે કોઈ પણ વ્યક્તિનું માપદંડ એની બહારની પ્રવૃત્તિથી જલ્દી કાઢી લઈએ છીએ. જો કે ઘણીવાર એ બહારની પ્રવૃત્તિથી પણ આપણે એનું માપદંડ લગાવી શકીએ, પણ સર્વથા આપણે એવો નિયમ ન લગાવી શકીએ. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું, જે કુદેવાદિકને માને અને પૂજે તો આપણે બહારની પ્રવૃત્તિ દેખીને એનું અનુમાન તો લગાવી શકીએ કે ભાઈ આ ભાઈ મિથ્યા દ્રષ્ટિ છે, કેમ? કારણ કે એની પ્રવૃત્તિ આગમ અનુસાર નથી. એવું આપણે કોઈક વાર આવી રીતે કેટલાક મતલબ કે પોઈન્ટની અંદર તો આપણે અનુમાન જ્ઞાન લગાવી શકીએ, પરંતુ કોઈને ખાવા બેસ્યો હોય સમજો, ખબર સમજ્યા, તો ફરવા ફરવા ગયો હોય સમજો, અને હોય એ સમ્યક દ્રષ્ટિ બની શકે, તો સમ્યક દ્રષ્ટિ હોય અને આપણને એમ અનુમાન લગાવી દઈએ કે આ ભાઈ હરે ફરે છે, ધંધો વેપાર કરે છે, પોતાના પુત્ર અને સ્ત્રી જોડે રહે છે, તો આ સાનો સમ્યક દ્રષ્ટિ? તો કે છે કે આવું આપણે અનુમાન લગાવી શકીએ નહીં. તમે પોઈન્ટ સમજાય છે કે નહીં? હા, એ લગાવી શકીએ કે ભાઈ આ જેની ગ્રહસ્થ દશામાં રહે છે તો આ નિયમથી મુનિ દશા આને નથી, એમ આપણે અનુમાન લગાવી શકીએ. બરોબર કે નહીં? કે મુનિરાજને એ ગ્રહસ્થ દશા ના હોય તો ગ્રહસ્થ દશાને યોગ્ય પ્રવૃત્તિ બી ના હોય અને પરિણામ પણ ના હોય, પરંતુ આપણે એમ ના લગાવી શકીએ કે આ જીવને સમ્યક દર્શન નથી. આ બહુ સમજવા જેવી વાત છે કેવાનો મતલબ, કારણ કે આ આ બહુ ચાલે છે સમાજોની અંદર પણ, જેને કહેવાય કે એ પ્રમાણેનું વર્તાવ કે વર્તન જોવામાં આવે કે આ જીવ સમ્યક દ્રષ્ટિ છે ના, હજી તો ગાડીમાં ફરતા હોય, સમજો આવી રીતે ભોજન કરતા હોય, બધાની જોડે રહેતા હોય, તો કે છે કે આ ભાઈ સમ્યક દ્રષ્ટિ છે ના, તો કે ભાઈ એને સમ્યક દર્શનમાં આંચ આવતી નથી. કેમ? ફંડામેન્ટલ આપણે પકડીએ. ફંડામેન્ટલ કેમ? કારણ કે સમ્યક દર્શનની અંદર શ્રદ્ધા ગુણનું કાર્ય અલગ છે, અને આ જે તમે જે વાત કરો છો ચારિત્રની, તો કે ચારિત્રનું ગુણનું કાર્ય અલગ છે. આપણા ફંડામેન્ટલ પકડવું છે, આપણે કોઈ વ્યક્તિવાદમાં નથી પડવું, પણ ફંડામેન્ટલ ગુણોનો ક્રમિક વિકાસ કે ગુણોનો વિકાસ એ કેવી રીતે થાય છે એના ઉપર એનું સ્વરૂપનો આપણને ખ્યાલ આવે છે કે આ ગુણોના વિકાસની અંદર દાખલા તરીકે શ્રદ્ધા જે છે તો એનું સ્વરૂપ તો એવું છે કે ચોથા ગુણસ્થાને પણ પરિપૂર્ણ થઈ જાય. પરિપૂર્ણ શબ્દ વાપરું છું. દાખલા તરીકે તમે શબ્દ સાંભળ્યા હશે, ગુણસ્થાન બી સાંભળતા હો તો ઉપસમ સમ્યત્વ, ક્ષયોપસમ સમ્યત્વ, ક્ષાયિક સમ્યત્વ, બરાબર કે નહીં? તો હા, તો ચોથું ગુણસ્થાન હોય અને ક્ષાયિક સમ્યક્ત્વ થઈ જાય એવું બને કે ના બને? કહેવાનો મતલબ એવું બની શકે છે, બરાબર. હવે તમે મને એમ પ્રશ્ન કહો, ચારિત્ર ની અંદર ક્ષાયિક પણ ક્યારે આવે?
કેવળ
કોણ બતાવશે? કોઈ શાસ્ત્ર સ્વાધ્યાય? બારમા ગુણસ્થાને, બરાબર ને? કારણ કે ત્યાં આગળ બધા કસાઈ ક્ષય થઈ ગઈ ને, જો એટલા માટે મેં આ ચાર્ટ મેં કીધો ને, એ મેં કીધું તો એની અંદર એટલા માટે કે બધી ઘણી બધી વિગતો એમાંથી જ મળી જાય છે. સંજવલન કસાઈ આપણે જોયો કે સંજવલન કસાઈ નો ઉદય ક્યાં સુધી, તો આપણે એનું સ્વરૂપ જોયું હતું. ઉદય કહો કે એને ક્ષયોપસમ પણ શબ્દ વાપરી શકીએ, અને ક્ષયોપસમ ની અંદર એનો ઉદય બીજ આવી ગયો ને એટલા માટે. તો છઠ્ઠા થી દસમા સુધી આપણે ઘટિત કર્યું. તો સંજવલન કસાઈ નો ક્ષયોપસમ એટલે કે કસાઈ નો ક્ષયોપસમ, એટલે બીજી ભાષામાં કહીએ તો ચારિત્ર નો ક્ષયોપસમ દસમા ગુણસ્થાન સુધી છે. એટલે ચારિત્ર સંબંધી ક્ષયોપસમ ભાવ દસમા ગુણસ્થાન સુધી જોવામાં આવે છે. છઠ્ઠા થી દસ એમાં ચારિત્ર સંબંધી નો ક્ષયોપસમ ભાવ જોવામાં આવે છે, એ પ્રમાણે કહેવાનો મતલબ. અને એટલે પાંચમામાં પણ જોવામાં આવે છે, એ ચર્ચા અલગ છે, મારે એમાં હમણાં પડવું નથી, કેમ કે થોડી સૂક્ષ્મ ચર્ચા છે. અને બારમા ગુણસ્થાને ચારિત્ર સંબંધી નો કયો ભાવ છે? તો કે પાંચ ભાવની ચર્ચા છે ને, ઔદયિક, ઔપસમિક, ક્ષાયિક, ક્ષયોપસમિક, પારિણામિક. તો એની અંદર બારમા ગુણસ્થાને ક્ષાયિક ભાવ જોવામાં આવે છે ચારિત્રનો. શ્રદ્ધા સંબંધીનો ક્ષાયિક ભાવ કયા ગુણસ્થાને જોવામાં આવે છે? તો કે ચોથા ગુણસ્થાનમાં પણ આવી શકે છે. ચારિત્રનો ક્ષાયિક ભાવ કયા ગુણસ્થાનમાં જોવામાં આવે છે? તો કે ચારિત્રનો ક્ષાયિક ભાવ નિયમથી બારમા ગુણસ્થાનમાં જોવામાં આવે છે. અને જ્ઞાનનો ક્ષાયિક ભાવ ક્યાં જોવામાં આવશે? બોલો કોણ બતાવશે? બહુ સરસ, તેરમા ગુણસ્થાને, બારમામાં નહીં. કારણ કે બારમા ગુણસ્થાનમાં હજી જ્ઞાન ક્ષયોપસમ રૂપે છે, એટલા માટે ત્યાં જ્ઞાનનો ક્ષયોપસમ ભાવ છે. અને જેવું તેરમા ગુણસ્થાન થયું પહેલા સમયે, ત્યાં જ્ઞાનની અંદર પણ ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે. આ પ્રમાણે તેરમા ગુણસ્થાને શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ત્રણે ત્રણ ક્ષાયિક ભાવ આવી રીતે જોવામાં આવે છે. ક્ષાયિક ભાવના નવ ભેદ છે ને, એની અંદર આ પ્રમાણેની ચર્ચા આવી જાય કહેવાનો મતલબ. તો આ પ્રમાણે આપણે જોયું કે ચારિત્રની અંદર નિયમથી ક્રમ પડે છે. આનો સાર શું? મૂળ સાર એ છે કે કોઈ પણ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય, એને જ્યારે આત્માની અનુભૂતિ થાય, એને જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, એટલે એને એ જ વખતે મોક્ષ જ થઈ જાય, એ કે એવું ત્રણ કાળમાં બનતું નથી. સાંભળી લેજો, ત્રણેય કાળમાં ક્યારે પણ એવું બનતું નથી. અને જ્યારે પહેલી વાર પણ સમ્યક દર્શન થાય, ત્યારે એને ડાયરેક્ટ પહેલી જ વારનું સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન થઈ જાય, એમ પણ ત્રણ કાળમાં બનતું નથી. નિયમ છે, કેટલીક ચીજોના પ્રકૃતિક નિયમો છે, પદ્ધતિ છે, કે પહેલા ઔપસમિક સમ્યક થશે, પછી એને ક્ષયોપસમ થશે, અને પછી એ પ્રમાણે સમજો ક્ષાયિક સમ્યક દર્શન થશે. તો એવી રીતે સમજો કે ચારિત્રની અંદર પણ એ પ્રમાણે સમજો કે અલગ અલગ રીતે સમજો કે એ પ્રમાણે એની ચર્ચા જોવામાં આવે, મતલબ કે ક્રમ પડે છે કહેવાનો મતલબ. ખ્યાલ આવે છે કે નહીં આટલું બધું? બરાબર કે નહીં? બધા ટ્રેક અલગ, એટલે ગુણોના કાર્ય બધા અલગ અલગ જોવામાં આવે છે. વાત ક્યાંથી ઉપડી હતી? અસંયમના ભાવથી. અસંયમનો ભાવ કયા ગુણસ્થાન સુધી જોવામાં આવે? આમ પ્રશ્ન પૂછવામાં આવે તો ચોથા ગુણસ્થાન સુધી. પહેલા ગુણસ્થાન વાળાને અસંયમનો ભાવ છે કે નહીં?
છે,
નિયમથી
છે. પહેલા ગુણસ્થાન વાળાને અસંયમનો ભાવ પણ છે અને મિથ્યાત્વનો પણ ભાવ છે. હવે ચોથા ગુણસ્થાનની અંદર બોલો, મિથ્યાત્વ અને અસંયમ એ બંનેમાંથી કયું ગયું? તો કે મિથ્યાત્વ ગયું અને અસંયમ હજી ઊભું રહ્યું, બરાબર. પછી જ્યારે એની સ્થિરતા વધશે, આત્માના અવલંબને, આત્માના આશ્રય જેમ જેમ વિશેષ સ્થિરતા થશે, પ્રગાઢપણું આવતું જશે, એની એની જેને કહેવાય કે ક્વોન્ટિટી એની સમજો વધતી જશે, ત્યારે એની અંદરમાં સ્થિરતા વધતી જશે, ત્યારે એને પાંચમું ગુણસ્થાન આવે છે. અને જ્યારે એને પાંચમું ગુણસ્થાન આવશે, તો ઓટોમેટિકલી અંદરમાં સહજ જ એને સમજો કે આંશિક વ્રતના પરિણામ ઉત્પન્ન થયા વગર રહેતા જ નથી. એવું જ સ્વરૂપ છે, જબરજસ્તી નથી કરતો એ, હટ નથી, પણ સહજ એની ભૂમિકાની અંદર એટલો જ કસાય ભાવ અને રાગ ભાવ તૂટી ગયો છે, તો એની ભૂમિકા ઉપર વધે છે. તમે મને કહો કે મિથ્યાત્વ પાંચમા વાળાને તો નથી, હવે અસંયમ છે કે નહીં? ચલો આ મારો પ્રશ્ન છે. દેશ સંયમ એટલે જેવો, હવે એક બીજું નામ આપું છું, સંયમ અસંયમ છે.
સંયમ,
સંયમ અસંયમ મિશ્ર ભાવ, કારણ કે જો ચોથા ગુણ સ્થાને અસંયમ હતો ને, તો હવે શું થઈ ગયું, એને આંશિક વ્રત ના લેવાના પરિણામ થયા. આંશિક વ્રત એટલે અણવ્રત લેવાના પરિણામ થયા. તો એની અંદર શું થઈ ગયું કે એને આંશિક સંયમ પ્રગટ થયો, પૂર્ણ સંયમ પ્રગટ નથી થયો. એટલે હવે ત્યાં કેવી ભૂમિકા છે, પૂર્ણ સંયમ નથી થયો એટલો તો એ અસંયમ છે, અને કંઈક સંયમ થયો છે એટલો એ સંયમી છે. આમ એ સંયમ આ સંયમના પરિણામ એને ત્યાં આગળ જોવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? સામાન્ય ડાયરેક્ટ પ્રશ્ન પૂછવામાં આવે કે એને અસંયમ છે કે નહીં, તો આપણે એમ કહીશું એને કે ભાઈ નથી, એનો કોઈ વાંધો નથી, બિલકુલ નથી. પરંતુ જ્ઞાનમાં ભાવ પહોંચવો જોઈએ. એને અસંયમ નથી એટલે કે શું, કે ભાઈ ચોથા જેવા પરિણામ બિલકુલ સર્વથા અસંયમના પરિણામ એને નથી. હવે આ સંયમ આ સંયમ શું આવ્યું કે ભાઈ આંશિક સંયમ તો પ્રગટ થયો એટલા માટે તો સંયમ કીધું, અને હજી પૂર્ણ સંયમ પ્રગટ નથી થયો એટલો હજી એ અસંયમી છે. જો હજી ઓર સરળ કરું તમને, દાખલા તરીકે પંચમ ગુણ સ્થાન વર્તી જીવ છે. હવે એ જે પંચમ ગુણ સ્થાન વર્તી જીવ છે તેને ત્રસ જીવની હિંસાનો ત્યાગ થઈ ગયો છે, પરંતુ હજી સ્થાવર જીવની હિંસાથી એ બૈચો નથી, વિરક્ત નથી થયો. વિરક્તિ એટલે ત્યાગના પરિણામ હજી થયા નથી.
ફરી
પાંચમા ગુણસ્થાન વર્તી જીવને એને ત્રસ હિંસા એટલે કે ત્રસ જીવોની હિંસાથી, બે ઇન્દ્રિયથી લઈને સંગની પંચેન્દ્રિય સુધી ત્રસ જીવોની હિંસાથી વિરક્ત થયો છે. વિરક્ત એટલે એને ત્યાગના પરિણામ એને ઉત્પન્ન થયા છે. બુદ્ધિપૂર્વક દેવશાસ્ત્ર ગુરુની સમક્ષ એ એટલા એ બધાની હિંસાનો એ ત્યાગ કરે છે, એવો એ નિયમ લે છે. તો બરોબર ને? તો એટલો તો એને ત્યાગ થયો, તો એટલો એને ત્રસ જીવની હિંસાથી ત્યાગ થયો ને બુદ્ધિપૂર્વક, તો એટલો તો એને સંયમી કહેવાશે. સમજ્યા? અને અસંયમી કયો કહેવાશે કે સ્થાવર જીવની હિંસાનો જ એને ત્યાગ નથી ને, તો તત્ સંબંધી અસંયમી કહેવાશે. ખ્યાલ આવે? આવી રીતે સંયમ આ સંયમ. દેશ સંયમ એટલે શું? આંશિક સંયમ. આંશિક સંયમ એટલે શું કે ભાઈ ત્રસ જીવની હિંસાનો ત્યાગ એને કર્યો, એટલે આપણે એને આંશિક સંયમ કો, એને અણુવ્રત કો, બરોબર કે દેશ સંયમ કો, એ બધા અનેક પ્રકારના શબ્દ છે. તો હવે અસંયમ એટલે શું? તો કે સર્વથા અસંયમી નથી ચોથા જેવો, પરંતુ હવે કેવો છે કે હજી સ્થાવર જીવોની હિંસાથી બચી શકતો નથી, એટલો રાગ ભાવ તૂટો નથી, તો કે છે એટલો એ અસંયમી છે. આમ એની મિશ્ર ભૂમિકા છે પાંચમા વાળાની, તો કે એને સંયમ આ સંયમ કહેવામાં આવે છે. હવે લાવો મુનિરાજને. મુનિરાજમાં શું ફરક છે પાંચમા ને મુનિરાજમાં? પાંચમા ગુણસ્થાન વર્તી શ્રાવક અને મુનિરાજ, તો કે એ બંનેની અંદર શું ફરક છે? તો મુનિરાજને હવે એ જે સ્થાવર જીવોની હિંસાથી પણ એ વિરક્ત થઈ ગયા છે, તો એમને પ્રતિજ્ઞા એવી લીધી છે કે હવે આજ પછી કે ત્રસ જીવ હોય કે સ્થાવર જીવ હોય, તો કે કોઈ પણ પ્રકારની હિંસાનો મને ત્યાગ છે. અને એને જ બીજી ભાષામાં કહેવાય ચરણાની યોગની ભાષામાં, એને મહાવ્રતના પરિણામ મહાવ્રતના ધારી કહેવામાં આવે છે. ઓલા અણુવ્રત, અણુ એટલે નાના અને મહા એટલે મહાન, બરોબર કે નહીં? આવી રીતે એમને અણુવ્રત છે પાંચમા ગુણસ્થાન વર્તી ગ્રહસ્થ શ્રાવકને, અને મુનિરાજને મહાવ્રતી કહેવામાં આવે છે. કેમ મહાન કહેવા? કારણ કે એમને બધા જ જીવો પ્રત્યે કરુણા ભાવ, બધા જીવો પ્રત્યે કરુણા ભાવ એટલે શું કે હવે આ બધા જ જીવો ત્રસ હોય કે સ્થાવર હોય, તો કે મારે પ્રમાદને વશ થઈને હું આવી ટાઈપની કોઈ પણ પ્રકારની હિંસાથી હું વિરક્ત થાવ છું, તો એને સંયમી કહેવામાં આવે છે. જુઓ, બરોબર કે નહીં? આમ ચોથું ગુણસ્થાન અસંયમનું, પાંચમું ગુણસ્થાન સંયમ આ સંયમનું, અને છઠ્ઠું ગુણસ્થાન સંયમનું. તો આવી રીતે ચારિત્રની અંદર ચોથા ગુણસ્થાનમાં, પાંચમા ગુણસ્થાનમાં અને છઠ્ઠા ગુણસ્થાનમાં આવી રીતે ક્રમિક વિકાસ જોવામાં આવે છે. ચોથા ગુણસ્થાનમાં એને ચારિત્રમાં શું કર્યું? આ મારો પ્રશ્ન છે. ચોથા ગુણસ્થાનમાં એને ચારિત્રમાં શું કર્યું? કોણ બતાવશે? કો આ પ્રશ્ન થોડો ટફ છે, એટલો ઈઝી નથી, સમજો. પાંચમું અને છઠ્ઠું ગુણસ્થાન ગઠિત કરી દેવું એ બહુ સરળ છે, અને ચોથા ગુણસ્થાનમાં એને ચારિત્રમાં શું કર્યું?
ચારિત્રમાં જે થોડી બી લીનતા થાય છે, જે સમ્યક દર્શન વખતે આત્માનુભૂતિ, એટલો જ ચારિત્ર છે એનું.
બરોબર, હા, બહુ સરસ, બરોબર. હા, હવે જરા સમજજો કે સર્વ ગુણાંસ્તે સમ્યક્ત્વ શ્રીમદજીનું વાક્ય છે ને, કે મતલબ એની અંદર આવે છે સર્વ ગુણાંસ્તે સમ્યક્ત્વ. સર્વ ગુણાંસ્તે સમ્યક્ત્વ એટલે શું? કે જયારે આત્માની અનુભૂતિ થાય છે ત્યારે આત્માના અનંત ગુણો છે એનો એક દેશ શુદ્ધતા પ્રગટ થાય છે, એને કહેવાય સર્વ ગુણાંશ સમ્યક્ત્વ. તો આત્માના સર્વગુણોમાં આંશિક શુદ્ધિ થાય છે. તો આત્માના સર્વગુણોની અંદર ચારિત્ર ગુણ પણ આવી ગયો કે નહીં? તો કે ચારિત્ર ગુણ બી આવી ગયો, કારણ કે આત્મા તો અનંત ગુણોનો અભેદ પિંડ છે ને. તો આત્મા અનંત ગુણોનો અભેદ પિંડ હોવાથી જયારે અખંડપણે આત્માને ધ્યાવ્યો, ઉપયોગને સ્વભાવ સન્મુખ કર્યો અને એને જે અનુભૂતિ પ્રગટ કરી, તો ત્યાં આગળ અનુભૂતિની અંદર સર્વ ગુણોની અંદર આંશિક શુદ્ધતા પ્રગટ થઈ. તો જેમ શ્રદ્ધાને જ્ઞાનમાં શુદ્ધિ આવી, એમ ચારિત્રની અંદર પણ તત્ સંબંધીની સ્થિરતા, આપણી ભાષામાં લીનતા આવી. તો કે એ ચારિત્ર સંબંધીની સ્થિરતા આવી એટલે શું થયું કે અનંતાનુબંધી સંબંધીનો જે રાગ હતો ને, બહુ સમજવા જેવી વાત છે, સમજો જરા. અનંત સ્થિરતા આવી, લીનતા આવી એટલે શું, એનો અર્થ શું કે અનંતાનુબંધી સંબંધીનો જે રાગ હતો, વિકલ્પ હતો, તે મટી ગયો. મટી ગયો એટલે એનો નાશ થઈ ગયો. તો એટલો ત્યાં આગળ આત્મા તત સંબંધીના વિકલ્પથી એ સ્થિર થયો. એટલો એ સ્થિર થયો એટલે એ તત સંબંધીનો રાગ અને દ્વેષનો એને અભાવ થયો. કયા રાગ દ્વેષનો? અનંતાનુબંધી સંબંધીનો. હવે બીજી રીતે પ્રશ્ન પૂછ્યું, જુઓ તો આ તો વસ્તુ વ્યવસ્થા અનુસાર મેં તમને એનો જવાબ આપ્યો. બીજી ભાષામાં કહીએ તો દ્રવ્યાનિયોગ અનુસાર મેં એનો જવાબ આપ્યો. હવે તમને પ્રશ્ન પૂછવામાં ફરીથી આવે કે ચોથા ગુણસ્થાન વાળાને ચારિત્રની અંદર શું જોવામાં આવે છે, તો તમારી પાસે શું જવાબ હશે? તો હકીકતની અંદર એવું છે, ચરણાનિયોગ તરફથી વાત કરવામાં આવે અથવા તો કર્ણાનિયોગ તરફથી વાત કરવામાં આવે તો સમજો, તો કર્ણાનિયોગ તો એમ કહેશે કે ત્યાં હજી ચારિત્ર પ્રગટ થયું નથી. સમજો, આ થોડી વાત અભિવક્ષાતી છે, અલગ છે. અલગ એટલે શાસ્ત્રની છે, પરંતુ આપણે જે રૂટિંગની અંદર જે સાંભળતા આવ્યા છે ને, એનાથી કોઈ આ બીજી વિશેષ સૈદ્ધાંતિક વાત છે. એ જરા ટોપિક ઉપડ્યો છે તો સમજી લેજો જરા. ચારિત્રની અંદર એને કઈ પ્રગટ નથી થયું, એનો અર્થ શું કે જેવું આ પાંચમા ગુણસ્થાન વાળાને દેશ સંયમના ભાવ છે એને ચારિત્ર કહીએ છીએ, અથવા તો મુનિરાજ ને સમજો સકલ સંયમના જે પરિણામ થયા કે બહારથી એમને જે ચારિત્ર જોવામાં આવે છે, ખ્યાલ આવે છે કે નહીં? મુનિરાજને બારમાં નગ્નતાના પરિણામ જોવામાં આવે છે, બારમાં વ્રત તપ ઇત્યાદિના પરિણામ જોવામાં આવે છે, તપશ્ચર્યાના પરિણામ જોવામાં આવે છે, હિંસાનો ત્યાગ જોવામાં આવે છે. તો એવી ટાઈપનું જે વિશેષ ચારિત્ર, એ બધાને વિશેષ ચારિત્ર કહેવાય. તો કે છે કે એવી જાતનું ચારિત્ર તે હજી ચોથા ગુણસ્થાને પ્રગટ થયું નથી, માટે એવું ચારિત્ર નથી થયું ને, એટલા માટે એમને ચારિત્ર જોવામાં આવતું નથી. એને મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર પંડિત શ્રી ટોડરમલજી સાહેબે અચારિત્ર કીધું છે. જેમ કુચારિત્ર નહીં કહી શકીએ. કેમ કુચારિત્ર નહીં કહી શકીએ? કારણ કે મિથ્યા દર્શન નથી ચોથા ગુણસ્થાન વાળાને. ખ્યાલ આવે છે? આ જરા જરા સમજો, આ થોડો વિષય સૂક્ષ્મ છે, ગંભીર છે. ગુરુદેવ શ્રીના પ્રવચન મોક્ષ માર્ગ પ્રકાશક છે, એની અંદર પણ આનો ખુલાસો આવેલો છે. હા,
એટલે અજ્ઞાનવશ ચારિત્ર નથી એટલે કુચારિત્ર નથી.
અજ્ઞાનવશ ચારિત્ર એટલે એમને મિથ્યાત્વ નથી ને. દાખલા તરીકે મિથ્યા દર્શન હોય તો જ્ઞાન ને પણ કુજ્ઞાન કહેવાય. કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન નથી કેતા આપણે. અને ચારિત્ર ને પણ કુચારિત્ર કહેવાય. કુ એટલે ખોટું, અજ્ઞાન વાળું ચારિત્ર, બરોબર ને? વિપરીત. તો કે છે કે એ તો નથી ચોથા વાળાને, કારણ કે મિથ્યાત્વ નથી. બરોબર,
બરાબર.
હવે સમજો, હવે એમને ચારિત્ર છે કે ત્યાં આગળ પ્રશ્ન કર્યો છે શિષ્યએ, પ્રશ્ન કર્યો ટોડરમલજીને કે ચોથા ગુણસ્થાન વાળાને ચારિત્ર છે કે નહીં, તો અથવા તો એને શું કહેવાય? તો ટોડરમલજી સાહેબે જવાબ આપ્યો છે કે ત્યાં આગળ એને મિથ્યાત્વ નથી એટલે કુચારિત્ર પણ નહીં કહીએ. અચ્છા, મુનિરાજ જેવું ચારિત્ર હજી નથી ચોથા વાળાને, વિશેષ સંયમના ભાવ નથી એને. ખ્યાલ આવે છે? જે આપણે ચારિત્ર નામ સંજ્ઞા ક્યારે પામે, કે ચારિત્ર નામ સંજ્ઞા જે આવા વર્તાદિના પરિણામ જે મુનિરાજોને એમને જે જોવામાં આવે છે તપશ્ચર્યાના, ત્યારે ચારિત્ર નામ પામે. તો કે છે કે એવા પરિણામ પણ હજી તે ભૂમિકામાં, તે ભૂમિકામાં એટલે ચોથા ગુણસ્થાનની અંદર જોવામાં આવતા નથી. એટલા માટે એમને ચારિત્ર, એવું ચારિત્ર, ચારિત્ર ન કહેવાય એટલે સમજ્યું જરા, એવું ચારિત્ર, મુનિરાજ જેવું ચારિત્ર નથી, એટલા માટે એમને ત્યાં આગળ એ સંબંધીનું ચારિત્ર જોવામાં આવતું નથી. તો એક જવાબ તો એમ થશે કે એમને એ સંબંધીનું ચારિત્ર જોવામાં આવતું નથી. છતાં પણ ચાર ચારિત્ર છે એટલે શું, એનો અર્થ શું કે અનંતાનુબંધી સંબંધીનો જે વિકલ્પ તૂટ્યો, એટલો રાગ તૂટ્યો, તો એને બીજી ભાષામાં શું કહીશું કે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું છે, એમ કહીશું આપણે. સ્વરૂપાચરણ નો સીધો સાધો અર્થ છે સ્વરૂપમાં આચરણ કર્યું. સ્વરૂપમાં એટલી લીનતા થઈ, અનંતાનુબંધીના વિકલ્પને તોડ્યો એટલી સ્વરૂપ સન્મુખની લીનતા થઈ, અને સ્વરૂપાચરણ ચારિત્ર કહીએ છીએ. તો કે છે કે એટલા માટે એને બી ચારિત્ર છે એમ કહેવામાં આવે છે. અને ચારિત્ર નથી એટલે શું કે જેવું મુનિરાજને વિશેષ પ્રતિજ્ઞા પૂર્વકનું જે પાલન જોવામાં આવે છે એવું ચોથા ગુણસ્થાન વાળાને નથી. કારણ કે ચોથા ગુણસ્થાન વાળાને હજી અસંયમના ભાવ જોવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? આ બધી અપેક્ષાઓથી જવાબ છે. કોઈ જગ્યાએ તમને ચોથા ગુણસ્થાને પણ ચારિત્ર છે તો કઈ અપેક્ષા એ સમજવું, એ સમજવું. કેમ? કારણ કે આપણે ચારિત્ર ઘટિત કરીએ અને આપણને એમ થાય કે ભાઈ આમ તો ખાવા પીવાના અને રડવાના કમાવાના પરિણામ આવે છે અને બહારમાં કોઈ વ્રતાદી તો જોવામાં આવતા નથી, તો પછી આને કયું ચારિત્ર? આપણને પ્રશ્ન થવો જોઈએ. પોઈન્ટ સમજાય છે હું શું કહું છું?
હાજી હાજી બરાબર.
આ ટોપિક ઉપાડવા માટે મેં પોઈન્ટ મૂક્યો કે આપણને એમ થાય કે ખાવાના પીવાના રડવાના પરિણામ આવે છે, સમજો કે એને સમજો કે બીજા કોઈ વિશેષ વ્રતના પણ પરિણામ નથી જોવામાં આવતા, તો પછી આને વળી ચારિત્ર કેવું?
તો કે ભાઈ
એવા જે વિશેષ, હા બોલો બોલો,
તમે વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર એવી રીતે બે ભાગ કીધા તમે, સ્વરૂપાચરણ ચારિત્ર.
નહીં નહીં નહીં, સ્વરૂપાચરણ ચારિત્ર તો અત્યારે સમજો કે ખાલી સ્વરૂપમાં આચરણ કર્યું એટલે કે સ્વરૂપમાં એટલી લીનતા થઈ તો હકીકતની અંદર તો એ જ સમજો કે એને ત્યાં ચારિત્ર કીધું છે. સમજવું, સમજવા જેવી વાત છે. હવે નિશ્ચય અને વ્યવહાર ચારિત્રનું સ્વરૂપ શું છે? કે જેટલું સ્વરૂપમાં આચરણતા આવી, લીનતા આવી, જેટલી વિતરાગ દશા પ્રગટ થઈ તેને તો નિશ્ચય ચારિત્ર કહેવાય. આત્માના અવલંબને, આત્માના આશ્રયે જે લીનતા થઈ, જેટલો રાગ દ્વેષનો અભાવ થયો અને એટલી લીનતા થઈ તેને તો નિશ્ચય ચારિત્ર કહેવામાં આવે છે. આ એક વાત. અને વ્યવહાર ચારિત્ર કોને કહેવાય? કે એવા જીવને. કેવા જીવને? કે જેને આત્મામાં રમણતા થઈ, લીનતા થઈ, એવા સમ્યક દ્રષ્ટિ જીવને બહારમાં વ્રત લેવાના જે શુભ પરિણામ, શુભ વિકલ્પ ઉત્પન્ન થાય છે તો એને ઉપચારથી જે ખરેખર ચારિત્ર તો નથી, સાંભળજો બરોબર, જે ખરેખર તો જે વ્રત લેવાના પરિણામ છે તે તો આશ્રવ તત્વ છે. પોઈન્ટ સમજાય છે હું શું કહું છું? એ ધર્મરૂપ પરિણામ નથી, એ આશ્રવ તત્વ છે. હા, તો એ શુભ ભાવ રૂપ છે, તે ખરેખર તો ચારિત્ર નથી, પરંતુ નિશ્ચય ચારિત્ર ને સહચરમાં છે. સહચરમાં એટલે એની સાથે રહેવા વાળા હોવાને કારણે એને વ્યવહારથી ચારિત્ર કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? અને એવા જે શુભ ભાવ જોવામાં આવે છે તેવા જીવને એવી શરીર આશ્રિત ક્રિયા પણ જોવામાં આવે છે. તો કારણ કે શરીર આશ્રિત ક્રિયા અને એવા શુભ ભાવ એ બંને વચ્ચે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, તો એવો નિમિત્ત નૈમિતિક સંબંધ દેખીને એટલે કે એના એ શરીરની ક્રિયા ઉપર બી ઉપચાર લગાવીને એને પણ વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. આ પ્રમાણે સમજો કે શુભ ભાવ અને તદ અનુકૂળ શારીરિક ક્રિયા, તો કે એ બંનેને ચારિત્ર કહેવું તેનું નામ તો વ્યવહાર. સમજો, એને વ્યવહારથી ચારિત્ર, ચારિત્ર તો નથી છતાં પણ નિશ્ચય ચારિત્ર જેને પ્રગટ થયું છે એવા જીવને બહારમાં સહચર અથવા તો નિમિત્ત દેખીને એમને જે ચારિત્ર કહેવામાં આવે છે તો એને તો વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે. અને આત્માની અંદર જે લીનતા પ્રગટ થઈ, એ ત્રણ કસાય ચોકડીનો અભાવ થઈને જે વિતરાગતા પ્રગટ થઈ મુનિરાજને, એને નિશ્ચયથી ચારિત્ર કહેવામાં આવે છે. એ નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું ચારિત્રની અંદર. ખ્યાલ આવ્યો ભાઈ?
હાજી હાજી.
દાખલા તરીકે ઉપવાસની ક્રિયા થઈ સમ્યક દ્રષ્ટિ, સરળ ઓર સરળ કરીએ, આ બધી મેં એની પરિભાષા બતાવી તમને. હવે આપણે દાખલો લઈએ. એક મુનિરાજ છે, મુનિરાજને ઉપવાસના પરિણામ થયા અથવા તો તપશ્ચર્યાના પરિણામ થયા, તો એવા પરિણામ થયા એ તો શુભ ભાવ છે અને તદ અનુસાર શરીરની એવી ક્રિયા પણ જોવામાં આવે છે. ભોજન ન લેવું અથવા તો તપશ્ચર્યાની અંદર સમજો કે એ પ્રમાણે ખડગાસન લગાવીને ઉભા રહેવું, ધ્યાન ધરવું, તો એ બધી શરીરાશ્રિત ક્રિયા પણ જોવામાં આવે છે. અને એવા અંદરમાં જીવના એવા પરિણામ પણ મુનિરાજને શુભ ભાવરૂપ જોવામાં આવે છે. મુનિરાજ જયારે છઠ્ઠા ગુણસ્થાનમાં હશે ત્યારે શુભ ઉપયોગની ભૂમિકામાં જોવામાં આવે છે, તો શુભ ઉપયોગની ભૂમિકામાં આવા પરિણામ એમને જોવામાં આવે છે. તમે મને જરા કહેજો, તો એ જે શુભ ઉપયોગ અને તદ અનુકૂળ ક્રિયા એ મુનિરાજની જે જોવામાં આવી તેને ખરેખર એ બે ચારિત્ર નથી, ચારિત્ર તો આત્માનો ગુણ છે. સમજો જરા, અને આત્માનો સ્વાભાવિક ગુણ પરિણમન છે ને તે વાસ્તવિકતામાં ચારિત્રનું પરિણમન છે. અને આ જે શુભ ભાવ છે એ તો ખરેખર વિભાવરૂપ પરિણમન છે, એ સ્વભાવરૂપ પરિણમન નથી. છતાં પણ એ આવું સહચર દેખીને, એની સાથે દેખીને એ શુભ ભાવ અને તદ અનુકૂળ ક્રિયા મુનિરાજની તો એને વ્યવહારથી ચારિત્ર કહેવામાં આવે છે. સમજો, અને મુનિરાજનું નિશ્ચય ચારિત્ર શું? કોણ બતાવશે મુનિરાજ નું નિશ્ચય ચારિત્ર શું?
શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ,
બરોબર. હવે સમજો, જયારે શુદ્ધ ઉપયોગ ના હોય, મને એમ કહેજો, છઠ્ઠા ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગ છે
નથી?
છઠ્ઠા ગુણસ્થાને, છઠ્ઠા ગુણસ્થાનમાં શુભ ઉપયોગ છે, ખ્યાલ આવે છે? અને સાતમા ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગ છે, પરંતુ છઠ્ઠા ગુણસ્થાનમાં શુભ ઉપયોગ હોવા છતાં પણ મુનિરાજને શુદ્ધ પરિણતિ છે કે નહીં? ત્રણ કસાઈ ચોકડીના અભાવમાં, ત્રણ કસાઈ એટલે કઈ સમજવી? અનંત અનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન આવરણ, આ ત્રણ કસાઈ છે. તો કે એના અભાવમાં મુનિરાજને આ ત્રણનો ઉદય જોવામાં આવતો નથી. એના અભાવમાં જે વિતરાકતા ને જે સ્થિરતા પ્રગટ થઈ ને, તો એ મુનિરાજનું નિશ્ચય ચારિત્ર કહેવામાં આવે છે. આમ એક જ સમયની અંદર નિશ્ચય અને વ્યવહાર આ બંને એક જ કાળે જોવામાં આવે છે, અલગ અલગ કાળે નહીં. સમજવા જેવી વાત છે. અંદરમાં એટલી જે સ્થિરતા થઈ, ભલે ઉપયોગ બહારમાં છે, ભલે શુભ ઉપયોગ છે, તો શુભ ઉપયોગ હોવા છતાં પણ અંદરમાં ત્રણ કસાઈ ચોકડીનો અભાવ થયો, એટલું તો એમને નિશ્ચય ચારિત્ર છે. ત્રણ કસાઈ ચોકડીના અભાવમાં જે વિતરાગ ભાવ પ્રગટ થયો, જે ચારિત્ર ગુણનું સ્વાભાવિક પરિણમન છે, તે તો વિતરાગ ચારિત્ર રૂપ છે, તે તો નિશ્ચય ચારિત્ર છે. અને જેટલો શુભ ભાવ છે અને તદ અનુકૂળ ક્રિયા છે, તેને વ્યવહારથી ચારિત્ર કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નથી આવતો?
બરાબર.
બરાબર ને? આવી રીતે નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર નું સ્વરૂપ જોવામાં આવે છે. આ પ્રમાણે આપણે સમય થઈ ગયો છે કે સમય આપણે જોઈએ કે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન, એનું સ્વરૂપ અને એના ગુણસ્થાન, એ સંબંધીની આપણે આટલી આજે ચર્ચા કરી. અને ચોથા ગુણસ્થાનની અંદર કે આત્માનું શ્રદ્ધાન અને જ્ઞાન હોવા છતાં પણ એની ભૂમિકાની અંદર કમજોરી વશ, ચારિત્રની કમજોરી વશ, એને આવી ટાઈપના અસંયમના ભાવ પણ જોવામાં આવે છે. અને જેમ જેમ સ્થિરતા વધતી જાય, તેમ તેમ ચારિત્રની અંદર ક્રમિક વિકાસ થતો જોવામાં આવે છે. ક્રમિક વિકાસનો અર્થ એ છે કે જેમ જેમ શુદ્ધિ વધી તો પાંચમું ગુણસ્થાન આવ્યું, વ્રત લેવાના પરિણામ થયા, પછી ઓર વિશુદ્ધિ વધી તો મહાવ્રત લેવાના પરિણામ થયા, એ પ્રમાણે. અને અંદરમાં એટલી એટલી વિતરાગતા વધી, મૂળ વાત તો એ છે કે ચોથા વાળા કરતા પાંચમા વાળાની અંદરમાં અંતરંગ શુદ્ધિ વધી, પાંચમા વાળા કરતા મુનિરાજની અંતરંગ શુદ્ધિ વધી, એમ અંતરમાં વિતરાગતા વધતી ગઈ. અને આવી રીતે વધતી વધતી આગળ જાય છે અને કસાયોનો અભાવ થતો જાય છે. આમ કરતા કરતા એક સમય એવો આવે છે કે જીવ મોક્ષે પહોંચી જાય છે. આ પ્રમાણે આજે આપણે શોર્ટ ની અંદર
દ્રવ્યલિંગી મુનિરાજો ચોથા ગુણસ્થાન વાળા પણ હોય છે,
તો
આપણે એમનું ચારિત્ર પેલા પ્રગટ થઈ ગયું છે.
હા, બહુ સરસ પ્રશ્ન છે કે ગુણસ્થાન ચોથું છે અને બહારની અંદર સમજો એ મુનિ દ્રવ્યલિંગી મુનિરાજનું ચોથું ગુણસ્થાન વાળા મુનિરાજ છે, તો હવે એમનું ચારિત્ર શું? બરોબર કે નહીં, કેવાનો મતલબ? તો સમજજો બરોબર. ચરણાનિયોગની અપેક્ષાએ આપણે જોઈશું તો ચરણાનિયોગની અંદરની અપેક્ષાએ તો એમને બહારમાં મહાવ્રતનું પાલન જોવામાં આવે છે. સમજજો, મહાવ્રતનું પાલન તો પહેલા ગુણસ્થાન વાળાને પણ જોવામાં આવે, મહાવ્રતનું પાલન તો પાંચમા છઠ્ઠા, મતલબ જેને જેને બહારમાં બુદ્ધિપૂર્વક મહાવ્રતનું પાલન લીધું છે, મતલબ એ પ્રમાણેનું નિયમ લઈને, તો કે છે કે મહાવ્રત તો એને પણ જોવામાં આવે છે. પરંતુ અંતરંગ ચારિત્રની અંદર, અંતરંગ ચારિત્રની અંદર હજી ગુણસ્થાન ચોથું છે, તો એમને એક જ કસાઈ ચોકડીનો અભાવ થયો છે, તો એક કસાઈના ચોકડીના અભાવ જેટલી જ હજી એમને વિતરાગતા જોવામાં આવે છે. ચરણાનિયોગ એમને ચારિત્રધારી એમ કહી શકશે, સાંભળજો. કારણ કે ચરણાનિયોગ શું કરે છે? ચરણાનિયોગ બહારની ચર્યા અથવા તો એ શુભ ભાવ દેખીને એના ઉપર નામકરણ કરશે કે આ મુનિરાજ છે, આ પ્રમાણે ચારિત્રનું પાલન કરે છે. તે બધી બહારની ક્રિયાને શુભ ભાવના માધ્યમથી ચરણાનિયોગ એને મુનિરાજ અથવા તો એ પ્રમાણે ચારિત્રના ધારી શબ્દ પ્રયોગ કરશે. કર્ણાનિયોગ શું કરશે? કર્ણાનિયોગ તો કહેશે કે તમે તો મને આ ત્રણ કસાઈ ચોકડીનો અભાવ લાવીને બતાવો, ત્યારે હું એમને ચારિત્રધારી કહીશ. પોઈન્ટ સમજાય છે હું શું કહું છું?
બરાબર.
કે કર્ણાનિયોગ તો કહેશે કે ભાઈ અનંત, કારણ કે કર્ણાનિયોગ સૂક્ષ્મ છે, ચરણાનિયોગ સ્થૂળ છે, એ તો એનું કારણ છે. ચરણાનિયોગ એમ કેમ કે છે એની પાછળ પણ રહસ્ય છે, કારણ કે મુનિરાજને આપણે અંતરંગ વિતરાગતા નથી જોઈ શકતા. સમજો, બહુ સમજવા જેવી વાત છે. આપણે કોઈ મુનિરાજને નક્કી કરીશું તો બહારના વેશથી જ નક્કી કરવા પડશે, ક્યારે બી નક્કી કરીશું તો. અંતરંગમાં ત્રણ કસાઈ ચોકડીના અભાવપૂર્વક જે વિતરાગતા પ્રગટ થઈ, તો કે છે કે એ તો આત્માની પર્યાય છે ને, આત્મા અરૂપી છે, તો એની પર્યાય પણ અરૂપી, તો અરૂપી પર્યાય આપણા જ્ઞાનનો વિષય કેવી રીતે બનશે? અંતરંગમાં એમને કેટલી શુદ્ધિ થઈ છે આપણા જ્ઞાનનો વિષય નથી બનવાનો. તો હવે મારે મુનિરાજે જોડે વ્યવહાર કરવો છે, એમને નવદા ભુક્તિથી આહાર કરાવવો છે, મારે એમના દર્શન કરવા છે, તો હું તો એમની બહારની મુદ્રા કે ભાઈ 28 મૂળ ગુણનું પાલન કરે છે કે નહીં આગમ અનુસાર, તો એ જોઈને જ હું એમની જોડે યથા પ્રકારે આગમ અનુસાર હું એમની જોડે વ્યવહાર કરીશ અને એ મારે કરવો જોઈએ. અને ચરણાનિયોગ તો એ પ્રમાણે સંમતિ આપે છે કે આ પ્રમાણે મુનિરાજને એ પ્રમાણે સ્વીકાર કરવા અને એમની જોડે એ પ્રમાણેનો યથા યોગ્ય વ્યવહાર કરવો. કારણ કે આપણે બહારથી આવી મુદ્રા જ દેખીને કોઈને નક્કી કરી શકીશું, અંતરંગના પરિણામ નક્કી નહીં કરી શકીએ. પરંતુ પર્ટિક્યુલરલી જીવ માટેની વાત કરું તો મને મારે ચારિત્ર ક્યારે પ્રગટ થયું કહેવાશે હકીકતમાં? તો કે કર્ણાનિયોગને બોલાવવો પડશે. કર્ણાનિયોગ તો કહેશે કે આ જેને ત્રણ કસાઈ ચોકડીનો અભાવ થયો તેને જ હકીકતની અંદર પરમાર્થી ચારિત્ર પ્રગટ થયું કહેવામાં આવશે. ખ્યાલ આવે છે કે નથી આવતો?
નિલેશભાઈ,
બોલો બોલો.
એમાં છે ને આપણે જે દ્રવ્યલિંગી મુનિરાજ છે એમને ચોથો ગુણસ્થાન છે, પણ જે ગુણસ્થાનના જે ભેદ પડે છે એ તો તમારી આત્મામાં જેટલી લીનતા વધે એ પ્રમાણે પડે છે. કે જે છઠ્ઠા
સત્તાવન
વાળા હોય 45 મિનિટની અંદર બહાર જાય પાછા આવે, પાંચમા ગુણસ્થાન હોય તો મે બી ચોથા ગુણસ્થાનમાં 6 મહિનાનો સમય છે કે મેં એકવાર આત્માનો અનુભવ કરે. તો મુનિરાજ હોય છે તેમને એવું ના બની શકે કે નિયમથી છઠ્ઠું સાતમું જો અગર સમ્યક દ્રષ્ટિ હોય તો છઠ્ઠું સાતમું જ ગુણસ્થાન હોય, ચોથું ગુણસ્થાન ન હોય. કેમ કે એમનો એ તો આખો દિવસ પ્રમત દશા જ જોવા મળે કે એમને ચોથો ગુણસ્થાન કેવી રીતે હોય શકે, એટલે મને નથી આઈડિયા આવી રહ્યો.
બરોબર, ખ્યાલ આવી ગયો મને. મને તમે એમ કહો કે મુનિરાજ જે અહીંયા હતા, આપણે એ જ વાત હવે શરૂઆતની ચર્ચા કરીને એની એક પોઈન્ટ લઈએ છીએ. કુંદકુંદ આચાર્ય જે અહીંયા છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં હતા, બરોબર કે નહીં, તો એમને એના પરિણામથી જ એમને આવી ગયો કે નહીં? એમના જ એકચ્યુઅલી એમના પરિણામ એ દેવગતિમાં ગયા એટલે હકીકતમાં ચોથું આવ્યું એમ નથી, એટલી ગિરાવટ પોતાના પરિણામમાં આવી કે નહીં? હવે તમારો પ્રશ્ન મને ખ્યાલ છે, તમારો પ્રશ્ન એમ છે કે બહારમાં તો મુનિરાજ હોય અને છઠ્ઠું સાતમું જ હોય તો મુનિરાજ અને મુનિરાજની જ ભૂમિકાની અંદર ચોથું પાછું કેવી રીતે આવી જાય? તમારો પ્રશ્ન એવી ટાઈપનો જ છે ને બેન? હા,
ચોથું ગુણસ્થાન કેવી રીતે હોય મુનિરાજને?
હા, તો હોય શકે ને કે બહારમાં મુનિરાજ જે શબ્દ પ્રયોગ કર્યો ને બેન, તો મુનિરાજ શબ્દ પ્રયોગ એ બહારની અંદર મહાવ્રત પાડે તો મહાવ્રત પાડશે તો સમજો કે એમને મુનિરાજ જ કહેવામાં આવશે. એક હવે વાત નીકળી છે, સમય આપણો ઘણો થઈ ગયો છે. કેટલાક આના નિયમો પણ છે બેન, એટલે ચરણાનિયોગના અને કર્ણાનિયોગના, એ આપણે સમજવા પડશે કે હકીકતમાં સૌથી પહેલા દ્રવ્યલિંગ પણું આવશે, પછી જ ભાવલિંગ પણું આવશે. આ નિયમ છે, અફર નિયમ છે. એટલે જ્યારે બી સમજો કે સમજો એક ચોથા ગુણસ્થાન વર્તી જીવ છે ગ્રહસ્થ દશામાં, સમજો જરા, બરોબર ને? આપણે સમજો તીર્થંકરનો જીવ લઈએ તો તીર્થંકરનો જીવ ચોથા ગુણસ્થાનમાં છે તો હજી ગ્રહસ્થ દશામાં છે. તો હવે ગ્રહસ્થ દશાની અંદર હવે બુદ્ધિપૂર્વક પહેલા એ નગ્ન દશા અંગીકાર કરશે, સમજો, એ મહાવ્રત ધારણ કરશે. અને જે વખતે મહાવ્રત ધારણ કરશે એ વખતે પણ હજી ગુણસ્થાન એનું ચોથું જ છે, સમજો. બુદ્ધિપૂર્વક એને વસ્ત્રનો ત્યાગ કર્યો, મતલબ કે પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞા લીધી, 28 મૂળ ગુણનું પાલન કરે છે, છતાં પણ હજી ગુણસ્થાન કયું, સમજો, સૂક્ષ્મ વિવક્ષાથી વાત કરું છું. તો હજી ગુણસ્થાન ચોથું રહેશે, પરંતુ હવે હવે દીક્ષા અંગીકાર કરીને ને તો કહેવાશે શું? મુનિરાજ. અંદરમાં ગુણસ્થાન કયું? ચોથું. કહેવાશે શું? દ્રવ્યલિંગી મુનિરાજ, સમજો. અને એ પછી ધ્યાનના કાળમાં બેસે ને, તો એ જયારે ધ્યાનના કાળમાં બેસે સામાયિકના કાળમાં, ત્યારે એમને ચોથામાંથી સમજો મહાપુરુષો સીધા ચોથામાંથી સાતમામાં જાય, તો કે એ મહાપુરુષ સીધા ચોથામાંથી સાતમામાં જવાના, સમજ્યા? અને પછી સાતમામાંથી પાછા છઠ્ઠામાં આવશે, કહેવાનો મતલબ. એટલે જે બી જીવ સમજો કે જયારે પણ ભાવલિંગ દશા પ્રગટ કરે છે તો નિયમથી એની પૂર્વની ભૂમિકામાં એના પૂર્વના ગુણસ્થાનની અંદર નિયમથી એને દ્રવ્યલિંગપણું આવી રીતે ધારણ કરવું જ પડે છે. કારણ કે દ્રવ્યલિંગપણું ધારણ કર્યા વગર એને ભાવલિંગપણું આવતું જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? આ નિયમ છે.
હા,
હવે એ બની શકે કે દ્રવ્યલિંગી ધારણ કરી લો તમે, અને સમજો કે મુનિરાજ ધ્યાન લગાવવા બેસ્યા તો ધ્યાન લગાવવા બેસે છે, ધ્યાન લગાવવા બેસે છે, પરંતુ છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી મુનિરાજ જેવી હજી એને સ્થિરતા નથી આવતી, તો નથી બી આવતી, એવું બી બની શકે. અરે આખું જીવન ચાલ્યું જાય ને ન આવે, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં મુનિરાજ ન આવે તો કહેવાશે શું? કે ચોથા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ કહેવાશે. બહારમાં મુનિરાજની દશા, મુનિરાજ અનુસાર એનું પાલન, એ જ પ્રમાણે એનું વર્તન, પરંતુ હજી છઠ્ઠું સાતમું ગુણસ્થાન નથી આવતું તો કે છે કે છઠ્ઠું સાતમું ગુણસ્થાન ક્યારે આવશે? કે અંદરમાં હજી એ માત્રાની ત્રણ ચોકડીના અભાવ પૂર્વકની વિતરાકતા નથી તો કે છે કે એમને છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા ભાવલિંગી દિગંબર સંત નહીં કહેવાય, એમ ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ બધી પરિણામોની યોગ્યતા ઉપર આધાર રાખે છે. તો એવો જ છે કે ભાઈ પરિણામોની વિચિત્રતા એવી છે કે એટલો જ એમનો પુરુષાર્થ ઉપડ્યો છે, ચોથા ગુણસ્થાન જેટલો જ, છઠ્ઠા સાતમા ગુણસ્થાન જેટલો એમનો પુરુષાર્થ હજી ઉપડ્યો નથી. છતાં પણ બહારમાં મહાવ્રતનું પાલન કર્યું છે માટે એમને આપણે મુનિરાજ જ કહેવામાં આવશે. આ પ્રમાણે ખ્યાલ આવે છે બેન? દ્રવ્યાનિયોગ, કરણાનિયોગ અને ચરણાનિયોગ, આ ત્રણેય નિયોગની અંદર આખું સ્વરૂપ થોડીક સમજવા જેવું છે. એ પ્રમાણે કે કઈ કઈ વિવક્ષાથી કઈ કઈ વાત હોય શકે છે. બરોબર
બરાબર.
હવે આપણે આજે સમય થઈ ગયો છે,
થોડું વધારે લઈ ગયું, પણ આટલી બહુ સરસ ઇન્ટરેસ્ટ.
ના ના ના, એનો વાંધો નથી, વાંધો નથી. હા,
અને
બરાબર,
બહુ સરસ આજે ખુલાસાઓ થયા. અને બહુ સરસ તમે કેવી રીતે કઈ એ વાત બહુ બહુ માર્મિક હતી દિલેશભાઈ, કઈ રીતે આપણે જ્ઞાનીઓની જે કમજોરી છે, એમની વીકનેસ છે, એને આપણે સ્વચ્છંદ થઈને ગ્રહણ ના કરીએ, એ વાત બહુ અને કેવી રીતે આપણે મૂળમાં જઈને સમજીએ તો એ વાત આપણને સમજાઈ જશે. બહુ સરસ. અને આપણે જીનવાની સ્તુતિ લઈ લઈએ.
અને અચ્છા, હવે બે સેટરડે પાછો સન્ડે હું નથી, હા, જેને નોન લેજો. પરદેશમાં જવાનું થાય છે અમદાવાદ, એટલા માટે. અને એના પછી શું જયપુરની પ્રતિષ્ઠા છે એટલા માટે.
હા, 21st ના. રાઈટ.
હા હા, બરાબર ને. એટલે જરા બે સન્ડે હું નથી, એની જરા નોન લેજો. અચ્છા, જીનવાની સ્તુતિ કરી. અને હું એ કહેતો હતો કે આ બધા ગુણસ્થાનના ને આ બધા જે પ્રકરણ છે ને, હવે કેવું છે, આપણી જે ચર્ચા ચાલે છે એમાં તમને બની શકે કે ચિંતનમાં વરી પાછા કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય ને, તો તમે નોટ કરી રાખજો, પછી સમજો મને જે બી ખ્યાલ હતો ને, તો એ પ્રમાણે નેક્સ્ટ ટાઈમમાં આપણે એની ચર્ચા ફરીથી કરીશું એમ. બરોબર કે નહીં?
બરાબર.
કારણ કે વિષય જેમ જેમ ચાલતો જાય ને, તેમ આપણને પ્રશ્ન બી ઉત્પન્ન થઈ શકે, એમ કહેવાનો મતલબ. તો એવું હોય ને તો ગમે ત્યારે તમે નોટ કરી રાખો, પછી આપણે જયારે બી આપણે મળીશું સ્વાધ્યાયમાં, ત્યારે આપણે એનો ખુલાસો જે પ્રમાણે બનશે એ પ્રમાણે કરીશું આપણે. ઓકે, જીનવાણી સ્તુતિ.
અમિશા, જીનવાણી સ્તુતિ લઈ લેજો.
જિનવાણી કે જ્ઞાન સે તુજે લોકાલોક, સો વાણી મસ્તક નમુ સદા દેત હું ધો. જીનવાણી માસ્ક નો જય હો.
નવા નમકાર મંત્ર ગાયને. જય હો. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર નિલેશભાઈ.
જય જીનેન્દ્ર.
અને હા, આપણે થોડી વાર